પછી વાજાલય વિધ વિધના કરું ગવૈયે ગાન, તે ભેળા ભળી હરિ ત્રોડે ત્રગટી તાન, સંત સહુ ઉભા થઈ રચો મનોહર રાસ, ફરે કરી કીર્તન ને તે ફેળા ફરે અવિનાશ, દીવો દીવીને અજવાળે કે દ્રગે દીઠા છે, હાંડી ફાનસે રૂપાળે કે દ્રગે દીઠા છે, જાડ મેતાબ ઉજાસે કે દ્રગે દીઠા છે, શશિ સૂરજને પ્રકાશે કે દ્રગે દીઠા છે, બળતી અગ્નિ બપોરીએ કે દ્રગે દીઠા છે, દેહ ઘણું ગોરીએ કે દ્રગે દીઠા છે, ઉઘડી રાત ઉડુગણ તેજે કે દ્રગે દીઠા છે, એ હવિના ઉજાસે બીજે કે દ્રગે દીઠા છે, વસંતે વસ્ત્ર પહેરી વાસંતી કે દ્રગે દીઠા છે, ખાત ખેલ કરતા અતિ કે દ્રગે દીઠા છે, અબીલ ગુલાલ નાખતા કે દ્રગે દીઠા છે, શોભા ન જાય કઈ ભાખતા કે દ્રગે દીઠા છે, કર લઈ ગુલાલ ગોટા કે દ્રગે દીઠા છે, નાખે નિજ જન પર જોઈ મોટા કે દ્રગે દીઠા છે, વળી પિચકારી નાખતા કે દ્રગે દીઠા છે, કરતા ખેલ બહુ મન ગમતા કે દ્રગે દીઠા છે, રંગતા સળીતા બળીએ કે દ્રગે દીઠા છે, ઘણો ભરી ગાગરડીએ કે દ્રગે દીઠા છે, રંગ ભીનો રમતા રંગે કે દ્રગે દીઠા છે, પોતાના સખા સંગે કે દ્રગે દીઠા છે, સર્વે સખા રસ બસ કરતા કે દ્રગે દીઠા છે, દયતાળી ધૂન ઓચરતા કે દ્રગે દીઠા છે, રમતા રમતા વસ્ત્ર અંગના કે દ્રગે દીઠા છે, થયા સર્વે રાતા રંગના કે દ્રગે દીઠા છે, પછી નાયા નિર્મળ જળમાં જઈ કે દ્રગે દીઠા છે, ત્યાં કરી લીલા કઈ કે દ્રગે દીઠા છે, નાતા નાતા સખા સાથે કે દ્રગે દીઠા છે, બહુ નીર ઉછાળે હાથે કે દ્રગે દીઠા છે, પછી નાહી નિસર્યા બારે અને પેરા કોરા વસ્ત્ર ત્યારે કે દ્રગે દીઠા છે, કે દ્રગે દીઠા છે. દ્રગ એટલે આંખ, દીઠા છે એટલે જોયા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મેં પ્રભુને મારી આંખે જોયા છે. અનેક લીલાઓ કરતા કરતા મેં જોયા છે. ભગવાનની એક એક ચેષ્ટા જ લીલા હોય છે, અને એક એક ચેષ્ટા દિવ્ય હોય છે. એમાંની એકાદ પણ ચેષ્ટા લીલા જો કોઈને યાદ રહી જાય કે જીવમાં ખૂંચી જાય, બસ જીવનું કામ થઈ જાય. સંસારી જીવોને સંસારના કોઈક એવા દ્રશ્યો જો એના જીવમાં ખૂંચી જાય છે તો આખી જિંદગી એને યાદ રહે છે. અને એ સંસારી દ્રશ્યો હોવાથી એને સંસારના ભાવ તરફ ખેંચે છે. સંસારી દ્રશ્ય જો સંસારના ભાવમાં ડૂબાડી શકતું હોય તો ભગવાનની દિવ્ય લીલા જો સ્મરે તો ભગવાનના ભાવમાં કેમ ના ડૂબાડે. પણ આપણી ખોટ એ છે કે સંસારને જેટલા તન્મયતાથી નિહાળીએ છીએ, જોઈએ છીએ, એટલી તન્મયતાથી ભગવાનને નિરખતા નથી. જેટલી તન્મયતાથી લોકો ફિલ્મમાં બેઠા હોય છે તન્મયતાથી, ક્રિકેટમાં બેઠા હોય છે જોવા, એટલી તન્મયતાથી દેવ મંદિરમાં બેઠા નથી હોતા. એટલી જ તન્મયતા જો એને દેવ મંદિરમાં આવી જાય તો એમાં અને નરસિંહ મહેતામાં જરાય ફર્ક ન રહે. ફિલ્મ જોતા જોતા કેટલા એકાકાર થઈ જાય છે, ક્રિકેટ જોતા જોતા કેટલા તન્મય થઈ જાય છે. પોતાને જે ટીમ તરફ લગાવ હોય એને જો હારવાનું થાય તો કેવા હૃદયના ધબકારા થડક ઉથડક થવા માંડે છે. અને ઘણીવાર ભારત હારી ગયું હોય કોઈ જગ્યાએ તો ક્યારેક કોઈક મરી ગયાને દાખલા છે, એટેક આવી જાય. લો, એ કેટલો તન્મયથી જોતો છે. એટલે જ આપણે કહ્યું ને કે એવી તન્મયતા જો આપણને દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરતા થાય, એટલી તન્મયતા જો આપણને ભગવાનની કથા સાંભળતા સત્સંગમાં થાય તો આ જીવને નરસિંહ મહેતા થવામાં જરાય વાર નથી. અરે, પોતાના દીકરાને જેટલી તન્મયતાથી રમાડે છે એટલી તન્મયતાથી જો ઠાકોરજીનું દર્શન કરે તો પણ જીવ ધન્ય થઈ જાય. દેહ અને દેહના સંબંધી, પુત્ર, પરિવાર, પત્ની, બાળકો, સંપત્તિ, એમાં જેવું હેત છે એવું હેત જો ભગવાનને ભગવાનના ભક્તોમાં થઈ જાય તો આ જીવને પછી કંઈક કરવું જ રહેતું નથી. સૌ સ્ત્રી પુરુષને અરસ વરસ પોતાના પતિ પત્નીમાં પ્રેમ છે શરૂઆતમાં, છૂટું પડવું જરાય ગમે નહીં, આ એ બધું છે. એવો જ પ્રેમ ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને કર્યો, એમાં જરાય ફર્ક છે. ગોપીઓ નિર્ગુણ ભાવને પામે અને ગોપી વલ્લભાય નમઃ. શ્રીજી મહારાજે એટલે જ વચનામૃતમાં કહ્યું કે આ સંસાર અને ભગવાન, સંસારના આકાર અને ભગવાનની મૂર્તિનો આકાર, સ્વરૂપનો આકાર, એમાં આટલો ભેદ છે કે ભગવાનની મૂર્તિનું ચિંતન કરનારા છે નિર્ગુણ થઈ જાય છે, પરમ કલ્યાણને પામે છે, અનંત સુખને પામે છે, અનંત ઐશ્વર્યોને પામે છે, જે ઈચ્છે તે મળે છે, એટલું સામર્થ્ય પામે છે. ભગવાન જેટલું સામર્થ્ય આવે અને સંસારના પદાર્થોમાં પ્રેમ કરે તો લખચોરાશી, ગર્ભવાસ, અનંત દુઃખ, એનો કઈ અંત આવતો નથી. અત્યારે આપણા જીવનમાં જે કઈ દુઃખ છે એ સંસારને પ્રેમ કર્યો છે એટલે જ દુઃખ છે. અને હજી દુઃખી થવું છે એટલે આપણે એ જ કરીએ છીએ. જો સંસારમાં એવો પ્રેમ ન હોત તો જીવનમાં રંચ માત્ર દુઃખ હોત જ નહીં. ભગવાનમાં પ્રેમ બહુ મોટી ઘટના જીવનમાં સર્જે છે. આ ભાવ જગત છે ને એ સમજવું ભાવ વગર સમજાય નહીં. માણસને બે મગજ છે ને, એક તર્કનું મગજ છે અને એક ભાવનું મગજ છે. મગજના બે પાર્ટ કહેવાય છે, એકમાં બધું ગણિત ને કેલ્ક્યુલેશન એવું બધું ચાલે રાખે છે અને એક બાજુના મગજમાં ભાવનાઓ ઉર્મિઓ એનો જ વિસ્તાર છે. સ્ત્રીઓ છે એ ભાવનાના મગજ સાથે જોડાયેલી છે, પુરુષ છે એ તર્ક અને ગણિત એના મગજ સાથે જોડાયેલો છે. એટલે દરેકે ગોપી થયા વગર ભગવાન મળતો નથી. એટલે ઘણા લોકો પછી ગોપીઓ જેવા કપડાં પહેરીને ફરતા હોય છે. થોડા વખત પેલા એક ભાઈ આવ્યા હતા, તેની જેમ ઓલે કાનમાં કુંડળ ને હાથે બંગડ્યું ને એની જેમ બહેનોના કપડા ને સાડી ને આવું જ બધું. જણ પાછો ભડ ભાદર પણ એમ કઈ ગોપી નથી થઈ જવાતું. આવું વર્ષોથી સમયે સમય ચાલતો જ હશે. લોકોને કઈ ભ્રમ થઈ જતા હશે આવા કે આવું કરવાથી બધું મળી જાય. પણ તુકારામે પણ ત્યારે ખંડન કર્યું છે, તુલસીદાસ કબીર સાહેબે પણ ખંડન કર્યું છે આ બાબતો. એટલે એ વખતે આપણે અત્યારે જોયું તો બહુ વિચિત્ર લાગ્યું મને કે આ પુરુષ થઈને શું આવા કપડાં પહેરતો હશે, એમ કઈ ગોપી થવાતું નથી, એમ કઈ રાધાભાવમાં શરીરથી નથી ડૂબવાતું, એમાં તો દિલ ડૂબે છે. એટલે તુકારામે પણ એમ કહ્યું, એને તો બહુ જોરદાર કહ્યું. તુકારામ કહે પોતે સ્ત્રી ન હોય અને પુરુષ છે અને સ્ત્રીના કપડા પહેરે અને જાણે પોતે જ સગર્ભા છે એવો ડોળ કરે, પ્રસૂતા સ્ત્રીની જેમ પલંગમાં સૂઈ રહે એની જેમ જ ભાવ દેખાડે, તો પણ એની કુખે ક્યારેય બાળકનો જન્મ થતો નથી. એવી રીતે ભક્તપણાના ભક્તિના વેશ કાઢવાથી ભક્ત થઈ જવાતું નથી. કબીર સાહેબે પણ કહ્યું કે નાચના કૂદના ઢોલકા પીટના રાંડિયા બાજીકા ખેલ નહીં. એ તો બહુ તીખા છે ને કબીર તો. નાચના કૂદના ઢોલકા પીટના રાંડિયા બાજીકા ખેલ નહીં, નિસદિન નિર્ધાર સો તાર લાગી રહે કહે કબીર તબ ભક્તિ પાય. અખંડ ભગવાનના સ્વરૂપમાં મન જોડાઈ રહે તો સમજવાનું ભક્તિ છે, બાકી આ બધા ખેલ કરવાથી ભક્તિ જ આવતી નથી. ભાવનું જગત ઉત્કૃષ્ટ છે. એ માર્ગે જો ચલાઈ જવાય તો એક સમ્રાટની નગરીમાં બે ચિત્રકારો આવી ચડ્યા. એક ચિત્રકાર કહે હું શ્રેષ્ઠ છું, બીજો ચિત્રકાર કહે હું શ્રેષ્ઠ છું. રાજા કહે એવી રીતે તો હું કેવી રીતે નક્કી કરું કે કોણ શ્રેષ્ઠ છે, પણ તમારી કલા બતાવો તો પછી હું શ્રેષ્ઠ ઘોષિત કરું. એટલે બંનેને એક આવો કોઈ મોટો હોલ હશે એ આપો અને એમાં સરસ મજાની બંને બાજુ દિવાલો એકદમ સારી મજાની. એકને કહ્યું કે આ દિવાલ ઉપર તમે ચિત્ર દોરો, બીજાને કહ્યું તમે આ દિવાલ ઉપર ચિત્ર દોરો. જેનું ચિત્ર સુંદર હશે એને હું શ્રેષ્ઠ ઘોષિત કરીશ. 15 દિવસનો સમય અપાયો, વચ્ચે પડદો બાંધી દીધો, એકબીજા એકબીજાને જોઈ ના શકે. બંને ચિત્રકારો મંડી પડ્યા, પણ તોય વાત એવી છે ને કે એકબીજા એકબીજા આમ જોઈ તો લે પેલો શું કરે છે, કારણ કોપી કરવાની ટેવ અનાદિની હશે. એક છોકરો પરીક્ષામાં વારે વારે આમ પાછળ જોવે, વારે વારે પાછળ જોવે, એટલે નિરીક્ષકે કહ્યું સુપરવાઇઝરે કે તું શું કામ પાછળ જોયા કરે, તો કે પેપર ઉપર જ લખ્યું છે પાછળ જુઓ. એટલે જોઈ લે પેલા એકબીજા એક ચિત્રકાર, પણ એક ચિત્રકાર તો એટલો બધો ઠંડો કે અઠવાડિયા ઉપર લગભગ 2-3 દિવસ વયા ગયા, 10 દિવસ વયા ગયા માનો ને, તો હજી દિવાલ ને ઘસ ઘસે જ કરે. અને પેલા એ તો ઘસી સાફ કરીને જે કઈ લગાવવાના હતા એ લગાવી અને એની પીછીઓ ચલાવવા માંડી, લગભગ 75% ચિત્રને પૂરું કરી દીધું અને પોતે જ જોઈ જોઈને ખુશ થઈ જાય. કારણ કે એ અસલી કલાકાર ન હોય તો રાજદરબારમાં ન આવે. એ 2-5 રૂપિયા વાળા ચિત્રો વેચીને બનાવીને વેચતો હોય એવા આવે રાજદરબારમાં. કલાકારો હોય એટલું અદભુત સુંદર ચિત્ર દોરે, પેલો તો એના પડદામાં જોવે નહીં પેલો શું દોરે છે શું કરે છે. ક્યારેક બહાર મળે ત્યારે વાત કરે કે ભાઈ તમે હજી તો આમ ચાલુ જ નથી કર્યું, તો ભાઈ હવે મને હજી આમ મૂડ નથી આવતો. લગભગ આ બધા જે બહુ વિશિષ્ટ પ્રતિભા વાળા હોય ને એ મૂડી બહુ હોય, જો મૂળ ચડી જાય તો 3 દિન 3 રાત સુધી મંડી જ પડે, પછી ખાવાનું ભૂલી જાય, પીવાનું ભૂલી જાય, બધું ભૂલી જાય. મૂળ ન ચડે તો એ બસ બેઠા હોય. અને મને એવું લાગ્યું છે વિશિષ્ટ સર્જન જેણે જેણે કર્યું હોય ને એને બને ત્યાં સુધી એની કૃતિથી સંતોષ માનવો, એને રૂબરૂ મળવું જ નહીં. બહુ સારા કવિ તો કોઈ ભાગ્ય, નહીં તો તમે એક કવિ લખી કવિ લખ્યા હોય ને એને તમે રૂબરૂ મળો તો તમારો બધો જ અરમાન ઓસરી જાય. આના મુખ્ય આવા ગીત નીકળ્યા છે, આમાં માખી બણમણે છે, આ ક્યાંથી આવે દિવ્ય ગીત. એમ ઘણા એવા સરસ મજાના સુંદર ચિત્રો દોરનારા હોય પણ કલાકારને તમે મળો તો એમ થાય ન મળ્યા હોત તો સારું હતું. એટલે આ બંને ચિત્રકારો ખૂબ મહેનતથી મંડી પડ્યા છે, પણ પેલો તો બહુ જ ઘસે ઘસે ઘસે. એટલે પેલાને થઈ ગયું કે આપણે તો ફર્સ્ટ નંબર જ હોઈએ, હવે તો 12 દિવસ થઈ ગયા, 13 દિવસ 14 દિવસ થઈ ગયા. એટલે પેલો હવે કે હવે 1 દિવસ બાકી છે, હજી ભૈયા તે પીછી ઉઠાવી જ નથી, તે તું તારી ઈચ્છા છે, તો મેં હાર કબૂલી લીધી છે, તું સર્વશ્રેષ્ઠ કલાકાર છો એ મેં જાણ્યું છે, પછી મારે કઈ તારી આગળ કઈ હોડ બકવી જ નથી, તું શ્રેષ્ઠ જ છો. પેલો કે ભાઈ તો ભલામણ તે દિવસે સ્વીકારી લીધું હોત તો કે એમાં તમને આનંદ ન આવે. એમાં તમને આનંદ ન આવે, તમારા આનંદ ખાતર આ બધું થઈ શકે છે. પણ એટલું યાદ રાખજો, જીવનનો અર્થ તમે સમજ્યા છો કલાકાર, એટલે હર્ષ અને શોક એનું નામ જીવન છે. તો કે એ તો મેં સાંભળ્યું છે, સાંભળ્યું છે નહીં, અનુભવો ત્યારે ખબર પડે. એટલે તમે શું કહેવા માગો છો? તો કંઈ નહીં, હું તમને અત્યારે સર્વશ્રેષ્ઠ ઘોષિત કરું છું તો તમને આનંદ થાય છે? તો કે મને આનંદ થાય છે. તો શોક પણ થઈ શકે છે, કાંઈ સમજાય નહીં પેલા, કારણ કે પેલો તો ધૂની હતો. હશે દિવસ પૂરો થયો, 16મા દિવસ સૂર્ય પ્રગટ્યો, મહારાજા દિવાનો અધિકારીઓ સાથે આવ્યા. પેલો ખુશ ખુશાલ ચિત્રકાર પેલા સૌની પેલા જ પોતાના ચિત્રની સામે મહારાજને લઈ ગયો. અધિકારીઓ સાથે, દીવાનો સાથે રાજાએ પેલું સુંદર મજાનું ચિત્ર દોર્યું, પણ એની અંદર કુદરતી દ્રશ્ય, ઉગતો સૂરજ, વહેતા ઝરણાઓ, નદીઓ, સુંદર મજાની હરિયાળી, વૃક્ષો, પહાડો, બરફીલા શિખરો, એમ લાગે કે ઓહો આખું સૃષ્ટિનું સૌંદર્ય અહીંયા ખડકાઈ ગયું છે. અને ઘણી વાર દૂરથી ઘણું બધું રળિયામણું લાગતું હોય છે. કોઈ દિવસ આબુ ના ગયા હોય, કોઈ દી કાશ્મીર ના ગયા હોય, સ્ટુડિયોમાં એવું ગોઠવીને ફોટો પડાવી આવે, એટલે ઘણા હોશિયાર હોય છે એને, કે જ્યાં સુધી ફોટાથી પત્તું હોય ને ત્યાં સુધી રૂબરૂ જઈને સગાઈનો પ્રયત્ન કરવો જ નહીં. એટલું અદભુત સૌંદર્ય એમણે નિતાર્યું મહારાજાના મુખમાંથી, વાહ 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 ના ઉદ્ગાર નીકળી ગયા. આવું કોઈ દિવસ જોયું ને, પીછીની આવી કલા હોય ને, હોય શકે છે ને. મને ઘણી વાર વિચાર થાય કે આમ તમે પીછી આમ દિવાલ ને ચિત્ર હોય ને આમ હડો તો અહીંયા કાંઈ નથી હોતું ને, એકદમ એકદમ લીસી સપાટી હોય છે, અને અંદર પહાડો હોય છે, નદીઓ હોય છે, મોટા મોટા પશુઓ હોય છે, કેવું બધું એક ખાલી આમ કરીને આમ દોરી નાખે, લ્યો તો તરત મુખારવિંદ આવી જાય, તરત ચશ્મા આવી જાય, તરત વાળ આવી જાય, તરત આમ આવી જાય, કેવું કલા જો. આમ કરો તો લીસી સપાટી હોય ને એક પીછી ફરી જાય તો હિમાલય દોરાઈ જાય, કલા છે. સમ્રાટ બહુ ખુશ થયા, એટલે પછી કહ્યું કે હવે બીજો કલાકાર સાથે જ હતો, એમ જોતો જ હતો. મહારાજે કીધું કે આપનો પધારો. અંદર લઈ ગયા પોતાના પાર્ટમાં, કશું જ નહીં, સાવ દિવાલ એમને કોરી ધાકોડ. એટલે આ શું, કઈ ચિત્રું જ નથી? કે મહારાજ મારી કલા અદ્રશ્ય છે, પહેલેથી જ રહસ્ય બોલતો હતો, માણસ જ કઈક જુદો હતો. મારી કલા અદ્રશ્ય છે, ઘણા લોકો નથી કહેતા, આપણે જઈએ ને ઘણા લોકો ઘણાની પાસે બીજા સામાજિક કામ કરતા હોય ને, એટલે પછી ફંડ માટે મોટા શેઠિયા હોય એની પાસે જાય, ધડ દઈને 2 લાખ 5 લાખ નો ચેક આપી દે. ઓલાને તો કોઈ દી કલ્પના ન હોય, 5 લાખ નો ચેક લખી આપે, અને ઓલા એટલા હરખાતા હરખાતા પોતે પાછા જતા રહે, બીજા દિવસે બેંકમાં પહોંચે, બેંક વાળાને આપે, બેંક વાળા આમામામામ જોઈને કે ભાઈ ચેક તો 5 લાખ નો છે પણ સાઈન કોઈ કરી નથી નીચે. વળી વેલા લોકો પાછું 200 રૂપિયા ટેક્સી કરીને વેલા શેઠ પાસે જાય, 200 રૂપિયા પેલી વાર આવ્યા, 200 રૂપિયા ગયા, 200 રૂપિયા પાછા આવે, 600 રૂપિયાની ભદ્રાણી દીધી. પેલા શેઠ ને કે શેઠ સાહેબ, તે દિવસ ઉતાળમાં તમે બહુ ભલમનસાથી 5 લાખના આપ્યો તો ખરો જ ચેક, પણ સાઈન કરવાનું તમે ભૂલી ગયા છો. તો કે હું હંમેશા ગુપ્ત દાન જ કરું છું. આ રહસ્યમય કલાકાર કે મહારાજ મારી વિદ્યા ગુપ્ત છે. ભાઈ આમાં શું ગુપ્ત, અમને કઈ સમજાવવું તો જોઈ ને તારું ગુપ્ત. તો કે મહારાજ 1 મિનિટ, અને વચ્ચે જે પડદો હતો ને એ પડદાને એને ખેંચી લીધો, સડસડાટ પડદો જેવો હટ્યો, અને જેવું અહીંયા ચિત્ર હતું એવું જ અહીં રિફ્લેક્ટ થયું. પણ એનાથી પણ અદભુત, હંમેશા બિંબ કરતા પ્રતિબિંબ બહુ મોહક હોય છે. એને એટલી બધી સાવધાની અને કલાથી એને દિવાલને એટલી બધી લીસી અને ચળકતી બનાવી કે સમ્રાટને દીવાનો ભૂલી ગયા કે આને શ્રેષ્ઠ કેવું, આને શ્રેષ્ઠ આનાથી સવાયું ચમકીલું અને જાણે હમણાં પોતાની તરફ ખેંચી લેશે એવું ભાવવાહી ચિત્ર ઉપસી ગયું. અને સમ્રાટે પેલાને કલાકારને બાથમાં લઈ લીધો, વાહ કલાકાર વાહ, પેલા ચિત્ર સુંદર છે પણ તે જે કલા અજમાવી છે એનો કોઈ જોટો જડે એમ નથી, માટે તું સર્વશ્રેષ્ઠ કલાકાર તું છે, એને શ્રેષ્ઠ ઘોષિત કર્યો. કર્યું શું એને? આમાં બહુ મોટો જીવનનો મર્મ છે. બે માર્ગ છે, એક જ્ઞાન માર્ગ છે, એક ભક્તિ માર્ગ છે. જ્ઞાન માર્ગ એમ કહે છે કે તમે દેહથી જુદા પડી જાઓ, ઇન્દ્રિયોથી જુદા પડી જાઓ, અંતઃકરણથી જુદા પડી જાઓ અને એક સત્તા માત્ર ચૈતન્ય સચ્ચિદાનંદ સ્વરૂપ છે એવું તમે ધારો, એવી સ્થિતિએ પહોંચો, એમાં પછી ભગવાનનું ધ્યાન કરો અને પછી તમે બ્રાહ્મી દશામાં વિહરો ત્યારે તમારું બ્રહ્મપદ રોકડું છે અને તમે ભગવત સુખને અખંડ માણશો. ત્યારે એ ઇન્દ્રિયોની વૃત્તિઓને પાછી વાળવી, હૃદયની અંદર એને રૂંધી રાખવી, ભગવાનના અખંડ ધ્યાનમાં રોકી રાખવી, બ્રહ્મયજ્ઞ કરવો, જ્ઞાન યજ્ઞ કરવો, આ કઈ સહેલું છે? દસે ઇન્દ્રિયોને 11મું મન એને રોકી રોકીને અંત હૃદય આકાશમાં સ્થિર કરવું અને બ્રહ્મરૂપ થવું. આ ચોટી, અરે શિયાળાનો મેલ નથી ઉખડતો, તો જન્મ જન્મનો કાળજામાં મેલ લાગ્યો છે એ ઉખેડવો કઈ શું સહેલી વાત છે? એ આ જ્ઞાન માર્ગ અને યોગ માર્ગ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ, આપણને આઠ નામ નથી આવડતા, એ સિદ્ધ કરવાના. બોલો, સત્ય સો દયા આદિ બધા નિયમો. હવે એ પાંચ પાંચ નિયમો હોય, સત્ય પેલું આવે. હવે પેલું આપણે મૂળ માંથી જ ખોટું બોલવાની ટેવ કેવી રીતે આ બધું સિદ્ધ થાય? એ માર્ગ છે જ્ઞાન માર્ગ, સાધનાનો માર્ગ, બ્રહ્મરૂપ થવાનો માર્ગ. એ આ પેલા ચિત્રકારે જેમ એક ચિત્ર ઉપસાવ્યું એના જેટલું કઠણ છે, બહુ હાર્ડવર્ક છે. રાત્રિ દિવસ 15 દિવસ સુધી મીઠો છે અને 15 દિવસમાં ચિત્ર થયું એની પાછળ પાછળ 30 વર્ષ એને ખર્ચ્યા હશે ત્યારે 15 દિવસમાં થયું હશે. ત્યારે પેલા એ શું કર્યું? સપાટીને જ લીસી કરી, ઘસે જ રાખ્યું, ઘસે જ રાખ્યું. એ ભાવનો જગત છે. એ આમાં એ છે કે તમે બ્રહ્મરૂપ થઈ જવો ને ઇન્દ્રિયોને રૂંધી રાખવી, પાછી વાળવી વૃત્તિને બહુ અઘરું લાગે છે ને, હા, તો બીજું કાંઈ કરો નહીં. શું તમે હૃદય એટલું ચોખ્ખું કરો ને એટલે આપો આપ ઠાકોર જે હૈયામાં ઉપસી જાય, બીજું કાંઈ કરવા. એટલું હયું નિર્મળ કરી નાખો ને. અને પાછો ભાવનો જગત એમ કે છે કે અમે કેમ કહીએ છીએ કે તમે ઇન્દ્રિયો ને અંતઃકરણ આંખની ને કાનની ને બધી વૃત્તિઓને હૈયામાં જ વાળીને બસ રૂંધીને બેસી જાઓ. દોડે છે ઇન્દ્રિયો તો કે હા, આંખ દોડે છે તો કે હા, કાન દોડે છે તો કે હા, એને સાંભળવું છે કે હા, આંખને જોવું છે તો કે હા, તો ભગવાન દેખાડો ને, દોડાવો એને, ઘડી ગરડા દોડાવો, ઘડી વડતાલ દોડાવો, ઘડી નરનારાયણ દેવ પાસે દોડાવો, ઘડી ગોકુળ દોડાવો, ઘડી વૃંદાવન દોડાવો, ઘડી દ્વારિકા દોડાવો, દોડાવો. દોડવામાં ક્યાં આંખ થાકે છે? અને એનાથી હૈયાની સપાટી સાફ થઈ જશે. મનાય નહીં એવી વાત છે. એ પેલાના ન મનાય ને, ઓલા ચિત્રકારને કોઈ દિવસે મનાય નહીં, કારણ કે આડો પડદો છે, એ અજ્ઞાનનો આવરણનો પડદો છે, એટલે એને સમજાતું નથી. આ ભક્તોની લીલા એને સમજાતી નથી. પ્રથમનો 8મા વચનામૃતમાં શ્રીજી મહારાજ એટલે બહુ સાવ નાનું વચનામૃત, પણ જો સમજાઈ જાય ને બેડો પાર થઈ જાય. એમાં શ્રીજી મહારાજ એમ કહ્યું કે આ ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિ છે, જે ક્રિયા છે, જે પ્રવૃત્તિ છે, એને જો ભગવાન અને ભગવાનના ભક્તની સેવામાં રાખે તો જન્મ જન્મના જે પાપ આ જીવને વળગ્યા છે એ બધા ખલાસ થઈ જાય અને જીવનો અંતઃકરણ પરમ શુદ્ધ થઈ જાય અને ભગવાનને વિશે અસાધારણ પ્રેમ થાય અને સંસારમાંથી પરમ વૈરાગ્ય થઈ જાય અને દેહમાંથી અહમમત્વ તૂટી જાય. લ્યો, પણ એ ઇન્દ્રિયોને ઘસારો આપવાનો છે. બસ આટલું, ઘસવાની જ છે. બીજે જાય છે ત્યાંથી વાળી નાઈ લાવવા. આ દેખાડ સુખ શબ્દનો અર્થ બહુ સુંદર છે. સુખ એ આમાં અભિપ્રેત છે એટલે આપણે અહીંયા એને લઈ લેશું. સુખમાં બે અક્ષર છે ખાલી, સુ અને સુ અને સુ એટલે સુષ્ઠુ, સુષ્ઠુ એટલે સારું, કશું અઘરું છે. સુ એટલે સારું, ખ એટલે આકાશ, આકાશ એટલે હૃદય આકાશ. જેનું ઇન્દ્રિયો અંતઃકરણ હૃદય સારું છે એ સુખી, અને જેના ઇન્દ્રિયો અંતઃકરણ હૃદય આકાશ દુઃખ દુષ્ટ છે એ દુઃખી. જેને ઇન્દ્રિયો અંતઃકરણ હૃદય આકાશ દુષ્ટતાપૂર્ણ છે એ દુઃખી. અને જે સૃષ્ટુ છે સારા ઇન્દ્રિયો અંતઃકરણ હૃદયાકાશ જેના સુંદર છે ચોખ્ખા છે એ સુખી. અને વાતે સાચી, સુખ અને દુઃખ આપણી ઇન્દ્રિયોને લીધે જ આવે છે અને જાય છે. આંખમાં વિકાર ન હોય કઈ દુઃખ થાય? જેને પરણવું છે અને ગોઠવાતું નથી એને દુઃખ છે. સીધી વાત છે ને. પણ હવે જેને નથી જ પરણવું એને તમે ગમે એને દુઃખ છે? જેને શિખંડ ફાવે છે, જેને રસ કેરીનો ફાવે છે અને મળતો નથી એ દુઃખી છે. પણ જેને રસ જોઈને જ વોમિટ થાય છે, શિખંડ જોઈને જેને મન ઉભી જાય છે એને દુઃખ છે? એક કાકા આ રેડીમેડ ગાર્મેન્ટ્સ ની દુકાન બધી કપડાની, ત્યાં જઈને એને કે શોપકીપર ને કે ભાઈ આ ડ્રેસ છે ને, લેડીઝ ને હતું બધું, આ ડ્રેસ છે એ લ્યો, આ દુપટ્ટો લ્યો, આ સાડી લ્યો, કિંમતી કિંમતી હો, પાંચ પાંચ દસ દસ હજાર બાર બાર વીસ વીસ પચીસ પચીસ હજાર નો બધું આખું એવું. આ સીજી રોડ ઉપર હોય તો સામાન્ય, પણ એ ત્યાં જાય ને ભાવ ચડી જાય, બધા ત્યાંથી જ લઈએ પાછું. હવે એવો પચાસ સાઠ હજાર નો માલ નીચે ઉતરાયો, પછી કે બસ હવે એને પેક કરી દો. બોલો તો ખુશ થઈ ગયો કે આ કેવા ખરીદનાર આવ્યા, બધું ખરીદાય એને કે પેક કરી દો. પેક કરીને કે બસ ઉપરના કબાટમાં એને મૂકીને બંધ કરી દો. તો કે કેમ? તો તારી કાકી જોડે અહીંથી નીકળું નજર પડે રોજ ઘરમાં ઝઘડો થાય એ ના પોસાય, અને આ વસ્તુ માટે જ રોજ એની નજર પડે છે, અને તમારે ઘરમાં ઝઘડો થાય છે તું બાંધીને તો મૂકી દે એટલે ઘરમાં ઝઘડો ના થાય. જોઈએ છે એને દુઃખ છે, આંખમાં કઈક ચિકાસ છે એટલે દુઃખ છે. સોક્રેટિસ ના મિત્રો, બહુ જ મોટો બિગ બજાર એવો શોપ બિગ માર્કેટમાં લઈ ગયા, દરેક વસ્તુ ત્યાં મળે, હજારો થી માની લાખોની વસ્તુ હતી. પણ સોક્રેટિસ એના મિત્રો સાથે ફરે ને મિત્રો એને બતાવે ને સોક્રેટિસ જોવે જે જે વસ્તુ જો વાત એટલી અદભુત છે અને ઘટના છે ઐતિહાસિક એના જીવનની, એક એક એવા સારી સારી વસ્તુઓ જો કે જુએ કિંમતી ને સારી. સોક્રેટિસ કે વાહ વાહ, હવ સુંદર, હવ સરસ. વળી કોઈ એવી સારી વસ્તુ જોવે, જેમ તમે કોઈ એવા કરી ગયા હોય એવા સ્ટોરમાં પછી સરસ મજાનું લેપટોપ જોવો તમે, એમ કે વાહ ભાઈ વાહ, બહુ સરસ. એમાં મોબાઈલ જોવો, વાહ રે વાહ, બહુ સરસ. એમ થઈ જાય ને, એમાં તમે સારો મજાનો કોઈ ડ્રેસ તમારા માટે જોઈ ગયો, અરે વાહ વાહ વાહ, આ જીન્સ નું પેટ બહુ સરસ, બહુ સરસ. એ બધા એક એક વસ્તુ જોઈને સોક્રેટિસ સારી સારી વસ્તુ દેખાય ને બહુ ખુશ થાય. આખો સ્ટોર ફેરવા પછી એના મિત્રોએ કહ્યું કે તમે આ ઘણી બધી વસ્તુઓ પર બહુ ખુશ થયા છો, તમે અમારા પરમ મિત્ર છો, તમને આ સ્ટોર માંથી જે પસંદ પડે ને ખરીદી લ્યો, અમે તમને અપાવી દઈશું. સોક્રેટિસ કે આમાં તમારી ભૂલ થાય છે, કેમ? તો તમે બધા કહેતા હતા ને બહુ સરસ બહુ સરસ, તો એટલા માટે કે એક એક એવી વસ્તુઓ જોઈ અને મને તરત થઈ વાહ રે વાહ, આ વસ્તુ વગર હું ચલાવી શકું એમ છું, વાહ રે વાહ, આ વસ્તુ વગર હું ચલાવી શકું એમ છું. હું તો એ જોઈને ખુશ થતો હતો કે આની મારે કોઈ જીવનમાં જરૂર જ નથી. લ્યો જુઓ કેવી કેટલી અદભુત છે, જે વસ્તુ માટે માણસ મરી પડે છે. સોક્રેટિસ જોઈને વાહ રે વાહ, વાહ રે, કેટલી સરસ વાત છે. પણ પાછળનું બોલે નહી, કેટલી સરસ વાત છે. બોલ્યા ને કે વાહ, તો આને ગમી ગયું, પણ કેટલી સરસ વાત છે કે આના વગર હું ચલાવી શકું છું. કેવો પુરુષ કહેવાય, હવે એને કોણ દુખી કરી શકે, દુખી કોણ કરે છે? એટલે જેની ઇન્દ્રિયો નિર્મળ છે એ સુખી. રાવણને ક્યાંક આંખ લાગી ગઈ તો દુખી થઈ ગયો ને, આખી રંકાર લંકા રંગ દોડાઈ ગઈ. દુર્યોધનને કઈક એવી દશા થઈ ગઈ, આ બધાને એ જ તકલીફ થઈ ને. એટલે જીવનમાં સુખી એ છે કે જેના ઇન્દ્રિયો અંતઃકરણ નિર્મળ છે, શુદ્ધ છે, અને એ શુદ્ધ થાય છે બસ બિલકુલ સહેલી રીતે, સરળ રીતે. શું કરવાનું? કે ભગવાનની મૂર્તિમાં, ભગવાનની લીલામાં એને આંખને કાનને ઇન્દ્રિયોને પરોવી દો, ગાયા કરો, જોયા કરો, બસ ભગવાન શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું, ભગવાનનો ભક્ત એ કે આંખથી ભગવાનનું દર્શન કરવું, સંતનું દર્શન કરવું, ભક્તોનું દર્શન કરવું, એ જ આંખનો વિષય, કાનથી ભગવાનની કથા સાંભળવી એ જ એનો વિષય. બીજું કરવું પડે, પણ કેવી રીતે? આપણે વૈદ્ય કડવાણી આપી હોય ને પરાયણે કડવું ઔષધ ખાવું પડે, મજા ના આવે, મોઢું બગડી જાય, પણ ખાવું પડે. કારણ કે આપણે જીવન ટકાવવું છે, એમ વ્યવહાર ટકાવવો હોય એટલે આ બધું ચલાવે, પણ અંદરથી એમ થાય કે આ બધું બહુ ખતરનાક છે, આ બધું ક્યારે છૂટે. મહેમાન મળવા આવે તને ચા પાણી નાસ્તા બધું કરાવવું પડે, વાલા હગા આવ્યા હોય એવી રીતે બધું જ રાખવું પડે, પણ અંદરથી એમ થાય કે આ લફ ક્યારે જાય. એને જણાવવા ના દેવાય પેલા સોક્રેટિસની જેમ, પણ એને એમ જ સતત રે કે આ જાય તો હું વચનામૃત વાંચી લઉં, આ જાય તો પાંચ માળા કરી લઉં, આ જાય તો હું થોડી કથા સાંભળી લઉં, એવું જ એને તાન થાય, તો એને એને જ પરમ સુખ છે. અદભુત. એક તો આ ભાવ જગતની વાતો છે ને, એ કોઈ ગણિતમાં કે લેબોરેટરીમાં ક્યાંય ચેક ના થાય, પણ વાત તમને ગમી જાય એવી, પણ લેબોરેટરીમાં ચેક ના થાય, ગમી જાય નાઈ પાડવી પડે. કારણ કે ચિંતન સંતોનું છે. આપણે જો કોઈની આંખો આમ બંધ સતત આમનામ રીએ છે આમ, અને આમનામ રીએ તો આપણને લાગે શું છે આ, આંખની પાપણો છે એ પટપટ થાય છે ને, મટકા મારીએ છે ને, આમ તો નથી જ રહેતી ને, સતત આમ છે પાપણો, કઈ ના કરે, કઈ ધ્યાન રાખ્યા વગર થાય છે. જો તમારી સામે જોતા જાવ છો તો આમ આમ કરતા જ જાવ છો, થાય જ છે ને. એ શું છે? બહુ સરસ આ સંતોનું ચિંતન છે. એ આંખની યાત્રા છે, એના પગલા છે. એક એક મટકું જે મારીએ છે એ આંખની યાત્રા છે. એક એક પગલું ભરે છે આંખ, અને દોડે છે, યાત્રા કરે છે. તો કે શું કરવા? એ આંખને પોતાનો પિયુ પ્રિયતમ એને નિરખો છે, પણ એ આપણે દેખાડતા નથી, અને જે તે દેખાડીએ છીએ એટલે આંખને તૃપ્તિ થતી નથી, એટલે એની યાત્રા ચાલુ જ રાખે છે, ચાલુ જ રાખે છે, ચાલુ જ રાખે છે. પણ એનો પિયુ પ્રીતમને ગોતે છે, અને એનો પિયુ કોણ છે? એ ભગવાન છે. એટલે જ્યારે કોઈ પણ સંત ભક્તને જ્યારે ભગવાનનું દર્શન થઈ જાય છે ત્યારે નિર્નિમેષ આંખો થઈ જાય, કહેવાય છે ને પૂતળા જેવા થઈ, આંખો સ્થિર થઈ જાય, પાપણ ત્યારે મટકા ભરતી નથી. કેમ? આંખોની યાત્રા પૂરી થઈ ગઈ. એટલે આંખ એ દ્રગે દીઠા છે નિષ્કુળાનંદ સ્વામી. તમે જો કેવી રીતે દ્રગે જોયા છે કે નિષ્કુળાનંદ સ્વામી એક એક પગલા, એક એક ચેષ્ટા, એક એક હરવું ફરવું દ્રગે દીઠા છે, બીજું જોયું જ નથી. આ જ જોવા જેવું છે, એ લીલા, એનું ચિંતવન, એનું દર્શન. આમ ઇન્દ્રિયો અંતઃકરણ ઘસાય છે, હૃદય ચોખ્ખું થાય, અને સહજ રીતે ભગવાન અહીંયામાં સ્ફુરી જાય છે. જે સ્થિતિ કદાચ જ્ઞાનીઓને ના મળે એવું રસનું જગત ભક્તો માણતા હોય છે. પણ એ બધી કથા કહેવા જેવી નથી, કારણ કે જે રસ માણતા હોય છે એ ક્યારે બોલતા હોતા નથી, બોલવાનો વિષય નથી હોતો, એટલા માટે એ જ્ઞાનીઓને જલ્દી ખબર નથી આવતી. પણ એ ક્યારેક ક્યારેક એ ભક્તો જે પોતાની અભિવ્યક્તિમાં બોલી જાય છે, સપને મે પરની ગોપાલ માઈ મે તો, સપને મે પરની ગોપાલ પીલે પીલે હરદી અંગ મેં લગાઈ માઈ મેં તો, સપને મેં પરણી ગોપાલ. હવે નાની મીરા કૃષ્ણની આર્યા ચાર ફેરા સ્વપ્નમાં ફરતી છે, અને સુખની તમે વાત કરો, શું હશે? એ ભક્તિની, ભાવની, બસ નિર્મળતાની આ કથા છે. એટલે દ્રગે દીઠા છે નિષ્કુળાનંદ સ્વામી કે છે. પણ એ લીલાઓનું આપણને ચિંતવન થાય એ તો છે જ, પણ એની સાથે હું ખાસ એ પણ કહું છું કે આપણી આંખ નિર્મળ રહે, આપણું સાંભળવું નિર્મળ રહે, આપણી ક્રિયાઓ નિર્મળ રહે, તો ભક્તિનું ભજનનું સુખ આવશે. હવે સરસ મજાના તમે દહેરાદૂનની બાસમતી કિંમતી ચાવલ રાઈસ લાવો, હજી પકાવતા હોય તો એમ પાંચ ઘરે સુગંધ જતી હોય, પણ એવા પાછા થોડા કાંકરાય નાખો અને પછી જમવા બેસીએ તો કઈ મજા આવે ન.
થઈ, બધી મજા બગાડી નાખે. જેવો કવલ ભરી ને ટચ દઈને કાકરો આવે, એમ આપણે પાંચ માળા કરીએ છીએ, પછી બીજો કાકરો નાખીએ છીએ એટલે આ ભજન કરીએ છીએ એનો સ્વાદ આવતો નથી. પણ જો કાકરા ન નાખીએ અને જો આ વસ્તુ હોય તો ભજન નો સ્વાદ છે છે ને છે, એવો સ્વાદ આવે કે નામ લે ને ત્યાં એમ થાય ઓહો હો હો, ક્યાં અક્ષરાધીશ, ક્યાં અનંત બ્રહ્માંડો, ક્યાં એનો માલિક. અને એ આપણી પડખે બેઠા હોય અને એની આપણે વાતો કરતા હોય, એનું આપણે નામ લેતા હોઈએ, ઓહો આ વાત ક્યાં મળે. પણ એ ભાવ જ્યારે પકડાતો નથી, એટલે જો પકડાય તો વાત મૂકી દે. ભાવનું જગત એવું છે, બહુ ગજબ છે. એ નિર્મળતા ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાન તરફ વાળે. અને એટલા જ માટે ભગવાન અનેક જાતની લીલાઓ વિસ્તારે છે, પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે. શા માટે? આપણે પેલામાં ભવ સંભવમાં પણ જોયું છે, નિજ પાદ પયોજ કીર્તનમ સતતમ સ્યાત ભવ જીવ ગોચર ઇતિ યહ કુરુતે કૃતોત્સવમ સહજાનંદ ગુરુમ ભજે સદા. આ બધા સંસારી જીવોને પંચેન્દ્રિયોનો આહાર મળી રહે એટલા માટે ભગવાન નાના પ્રકારના ઉત્સવો પ્રસંગો લીલાઓ કરે છે. સેજ આ તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પછી મહારાજ રંગે રમતા, અને કેવો રંગ ઉછાળતા તમે જો, કે રંગતા સળી તાંબડીએ કે દ્રગે દીઠા છે ગણો ભરી ગાગરડીએ કે રંગ દ્રગે દીઠા છે રંગ ભીનો રમતા રંગે પોતાના સખા સંગે કે દ્રગે દીઠા. વડતાલના ઉત્સવમાં 100 મણ ગુલાલ, 25 ગાડા ગુલાબના ફૂલ અને 25 ગાડા કેસુડાના ફૂલ એને ઉકાળીને એના રંગ કાઢ્યા, એના ગંગા અને જમના જે હોજ આજે પણ જ્ઞાન બાગમાં છે એ હોજ ભરાય, બાજુમાં દૂર કૂવો છે ત્યાંથી સતત પાણી વહેતું હોય અને રોજની અંદર પાણી ઠલવાતું હોય, રંગ ઠલવાતો હોય, માટલા ઠલવાતા હોય, રંગના હોજ ભરાતા હોય, અને બધા હજારો હરિભક્તો બધા આવ્યા હોય, સંતો ભંતો બધા બધા તૈયાર થઈ ગયા હોય, બે દળ પડી ગયા હોય, એક બાજુ હરિભક્તો એક બાજુ સાધુઓ, બધા કેર કમર કસી લીધી હોય, ઊંચો 15 ફૂટ જેટલો ઊંચો મંચ બાંધ્યો હોય મજબૂત, એના ઉપર સહજાનંદ સ્વામી બિરાજવા જતા હોય, અને એ જતા પહેલા સંતો એને પ્રાર્થના કરે, મહારાજ મોજડી કાઢી અને ઓલા ગંગા અને જમના હોજમાં પોતાનો ચરણ બોળીને રસ પ્રસાદીનો કરે, અને પછી મહારાજ ફરીથી મંચ ઉપર બિરાજમાન થાય. એ કેસરિયા સફેદ વર્ણ ધારી વસ્ત્રો, માથે શ્વેત પાક, સરસ મજાના સોનાના અલંકારો અને પુષ્ટ મૂર્તિ, અને મહારાજ બેઠા હોય આંબલા ઉપર 12 મણનું મોટું નગારું, એ બગાડવા માટે સચ્ચિદાનંદ સ્વામી બેઠા હોય, એની દાંડીઓ કેવી, નગારા કેવા, એ શરણાયું મોટા મોટા ભૂંગળ, નગારા, પખવા, ઢોલ, આ બધા જે યુદ્ધનું છે ને મોરચો, એવો જ યુદ્ધનો મોરચો આયા. પેલા શૌર્ય ગીતો ગવાય અને આયા હોરીના રંગના ગીતો ગવાય, આયા હથિયાર પિચકારીઓના હથિયાર, પેલા લોહીની છોડ્યો ઉડે, અહીંયા રંગની છોડ્યો ઉડે, અને એકબીજા સામે જયારે ભાવથી રંગી નાખવા માટે ઉત્સુક હોય એવું વાતાવરણ ખડું થયું હોય, અને એમાં મહારાજ ઉભા થતા પેલા સચ્ચિદાનંદ સ્વામી પછી જોરથી એક જયનાદ કરે અને નોબત ઉપર પોતે દાંડી મારે, અને જયારે સ્વર્ગના દેવરાજ ઇન્દ્રના સન્માનમાં એક મોટો ટંકાર કરવામાં આવે, નગારું ગડગડાવવા આવે, 12 મેઘ ખાંગા થતા પેલા મેઘ ગર્જના થાય, અને ઘણીવાર અષાઢ મહિનામાં વરસાદ તૂટી પડતો હોય છે ત્યારે ઘણીવાર વરસાદ ગાજે, વાદળિયા ગાજે, ક્યારેક ક્યારેક એવો કડાકો 2-4 વાર આખી સિઝનમાં થાય, પણ આપણને એમ લાગે કે કઈક ભાંગી ગયું આખું બ્રહ્માંડ, એવો કડાકો થાય, સાવ આપણે નજીક થઈ ગયો હોય, અને આખા પડ ધ્રુજી જાય, રીતસર ધ્રુજી જાય, એવી નોબતનો ગડગડાટ, બાજાઓ શરૂ, ગઈ ગો સહજાનંદ સ્વામી મહારાજની જય, ઘનશ્યામ મહારાજ ની જય, સ્વામિનારાયણ ભગવાન ની જય. એક સાથે 1500 સંતો ભક્તો ના હાથમાં પિચકારીઓ સામે ઉભા હોય અને શ્રીજી મહારાજ ઉભા થાય, હાથમાં નાખવાની રંગ ઉછાળવાની સ્ટાઇલ, ધોળા કપડાની જોળી આપે, એ સંતો એમાં ગુલાલ ભર્યો હોય, એ જોળીને મહારાજ બે હાથે પકડે અને જેમ તમે ગોફણ જોઈ છે ને, એ ગોફણની જેમ મહારાજ આમાં રંગની જોળીને આમ ફેરવે, એમાંથી પછી એક છેડો ખુલ્લો મૂકે અને એમાંથી જે ગુલાલ છૂટે, એ હજારો હરિભક્તો અને સંતો ઉપર મહારાજ આમ જોળી ફેરવીને જેવો ઘા કરે અને જય ઘોષ થાય, આખું વાદળ જ્યારે લાલ વર્ણ નું થઈ જાય અને ઘઈ ઘોષ થાય કે હોરી કે હોરી, એ હોરી આઈ કે શ્યામ બિહારી રે, હોરી આઈ શ્યામ બિહારી, અરે હોરી આઈ, અરે આઈ રે હોરી આઈ, એ હોરી એ હોરી એ હોરી કે આઈ શ્યામ બિહારી રે, આઈ શ્યામ બિહારી રે હોરી, આઈ શ્યામ બિહારી. પછી મહારાજ એવી રીતે તાંસળીઓ ભરી બને રંગ ઉછાળે, અંદર અંદર સંતો એકબીજા જેને જેને રુચિ મળતી હોય એ એકબીજા ઉપર રંગ છાંટે, માટલા રેડે, એકબીજા ઉપર કાદવ જે ઓલો રંગનો થયો એનાથી રંગે, અને સુરા ખાચર ને બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સોમલા ખાચર, એકબીજા હરિભક્તો, એ ભાવથી જ્યારે, અને આમાં સામે પ્રભુ બેઠો છે અને આ ભાવનો રંગ, પ્રેમનો, ભક્તિનો રંગ ઉછળતો હોય, તમે કલ્પના કરો એ ઉત્સવ કેવો હશે. અને મહારાજ ઉભા થઈ 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 થઈને મહારાજ ઉત્સાહ કરે રહે, જોજો જે હારે ફગવા આપે, જોજો જોજો, અને જય ઘોષ થાય. પણ એ રમતા રમતા બધાને એમ થાય કે મહારાજ આપણા ઉપર તો રંગ છાંટે છે પણ આપણે એને રંગવાનું બાકી રહી જાય છે, અને પછી એમ એકે શરૂ કરે પછી કોઈ બાકી રહે? એક સાથે 1500 મેં પિચકારીઓ ના ઉપર તાંસળા ભરી ભરીને ગુલાલ જાય, તાસળા ભરી ભરી રંગ જાય, મહારાજ એકલા, આ બધા આટલા, એમાં જાવું ક્યાં? ઉપલા મંચમાં બધા એકબીજા ઉપર ચડી ચડીને પહોંચે અને રંગ નાખે મહારાજ. પછી એટલી ઢાલ જે યુદ્ધમાં આડી રાખવાની, તલવારના ભાલાના બરછીઓના ઘા ઝીલવાની, એ ઢાલ બે રાખે આડી, પણ એ ઢાલ ટક્કર ક્યાં સુધી ઝીલે? મહારાજ પાથરવાનું રજાય ધડકી ગોદડા એ ઓઢી જાય તો એ હેઠા પડી જાય ધોધમાં. પછી મહારાજ ઈશાર કર્યો, એ નાજ ભગત, એ નાજા, એટલે એ સમજી જાય, એ મહારાજની માણકી લઈ આવે, માણકી આવે એટલે બધા સંતો દોડી નાણકીના નાકમાં પિચકારી જવા દે અને માણકી ઉછળીને ભાગે, વળી પાસે એને ઢાંકી અને નાજા જોગ્યા માણકીને પાછી પગલે લાવે અને જેવું હટાવી અને મહારાજ ઈશારામાં સમજી જાય અને ત્યાંથી સહજાનંદ સ્વામી છલાંગ મારે માણકી ઉપર સીધા સવાર થઈ અને નીકળી જાય અને સંતો જીત્યા, સંતો જીત્યા, સંતો જીત્યા કહીને મહારાજ ચાલતા થઈ જાય. પછી બધા પિચકારીઓ મૂકીને મહારાજની સાથે જાતા જાતા છે દૂરના તળાવે જઈ અને નદીમાં ધૂબકા મારીને સ્નાન કરે. પણ એ 100 મણના ગુલાબ આખો જ્ઞાન બાગમાં બે બબે હાથ ફૂટ આખો કિચડ થઈ જાય, દેવતાઓની ઠોર જામી જાય. એ જે રંગ એવો ને એવો દાદાના દરબારમાં ઘણી વાર એ જ્યારે એને ઉખેડતા ને ત્યારે એમાંથી રંગના પોળા નીકળતા, આટલો રંગ હોય. એ તો રમનારા દેહ ભાન તો આપણે આ સંસારના ઓલી રીતે ભાવ ભૂલી જાય, ભાન ભૂલી જતા હોય, પણ આ તો બ્રહ્મ ભાવ. અને સહજાનંદ સ્વામીની મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કરતા હોય છે, એ જ્યારે રંગ નાખે ત્યારે નિષ્કુળાનંદ સ્વામી શું જોવે છે તમે જુઓ. નિષ્કુળાનંદ સ્વામી કે એમાં મહારાજની કસ છૂટી જાય છે અને છાતી ખુલી જઈ જાય છે, તો છાતી ખુલી થાય છે ત્યારે સોનાની કંઠી એમાં સળાકા મારે છે અને જ્યારે તાંસળી ભરીને જ્યારે રંગ ઉછાળે છે ત્યારે પહેરેલા હાથમાં સોનાના કળા છે ને એ સૂરજની હારે જાણે ચાંદુડિયા પાડતા હોય એવા લાગે છે. આવું નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, આ બધી સહજાનંદ સ્વામીની મૂર્તિનું રસપાન કરે છે. હવે ગરડામાં આવી રીતે રંગ જામ્યો, હવે ચોક નાનો અને બધા તૂટી પડ્યા, મહારાજ થઈ ગયા ગાંગા, મંચ બાંધ્યો નહોતો, મહારાજે હળી કાઢી કા બધા આ બટલા મને તો હેરાન કરી મૂકશે હવે. એટલે બહેનો દૂરથી જોતા જોતા દર્શન કરતા હતા ઉભા ઉભા, મહારાજ એ બહેનોની સભામાં દોડીને કરી ગયા. એટલે ત્યાં ભાઈઓને સાધુ આવે નહીં, પણ જેવા બહેનોની ગુમરામાં મહારાજ ઘૂસ્યા સલામતી માટે, તો બહેનોને થઈ ગયું આ તો, આ તો આપણે ઘરે જ આવ્યા. એ બહેનો મહારાજ ઉપર ઉતરી પડ્યા, મહારાજ કહો તડે ના, આ તો ઉલમાં ચૂલમાં પીડ્યા. એટલે મહારાજ લીંબ વૃક્ષો ઉપર ચડી ગયા. એટલે બ્રહ્મચાર્ય જાણ્યું, મૂળજી બ્રહ્મચાર્ય, કે બહેનો તો નીચેથી મળ્યા બધો રંગ ઉછાળવા અને મહારાજને ત્યાંય મળી રંગેથી બધે હેરાન કરવા. એટલે મૂળજી બ્રહ્મચારી કે આને શું કરવું, એકદમ મૂળજી બ્રહ્મચારી દોટ મૂકી,
બહિરાવોને કોણ યુ માને,
મૂળજી બ્રહ્મચારી. અરે બૈરાવ કે હવે બ્રહ્મચારી જવાર જોવો જો આવે, ચારે બાજુ સાંખ્યો કે બેનો છે અને ઉપવાસ પડશે, તમે અહીંયા આવશો હવે જાવ ને એને ઉપવાસ પડે, મને ન પડે ઉપવાસ. નિર્દોષતાની મૂર્તિ એ બેનોને હડસેલી. મહારાજને કીધું મહારાજ આવી જાઓ, મહારાજ મહારાજ લીંબુ વૃક્ષથી છલાંગ ભરી મૂળજી બ્રહ્મચારીને ખભા ઉપર પલાણી ગયા. અંશે બેઠા આવ્યું છે ને નિજ જનના બેઠા હંસે, જાણે બ્રહ્મા બેઠા હંસે, બે ખભા ઉપર લઈને મહારાજને દોડી અને સંતો ભક્તોના વૃંદમાં પાછા બ્રહ્મચારી લઈ આવ્યા. મહારાજે બ્રહ્મચારી માથે બે હાથ મૂકીને કીધું કે આ અમારો હનુમાન જતી છે, આને કોઈ સ્ત્રી પુરુષના ભાવ નથી. આય મને સેજે એક વાત, એ તમને આ આડવાત છે, આડવાત તો નથી પણ શાસ્ત્ર અને ધર્મ અને એમાં અધ્યાત્મની ઊંચી ભૂમિકાએ પહોંચેલા એની જે બ્રહ્મચર્યની બધી વાતો આવે છે, હવે આજના આ બધાને કોઈને સમજાતી નથી ને, એટલે એવા બધા ઊંધે રવાડે ચડાવે છે. શ્રી કૃષ્ણ મારી દ્રષ્ટિએ એમાં પ્રવચન ગોઠવાયા હશે અને ગુણવંત શાહનું ને બે ત્રણ જણાના હરીન્દ્ર દ્રવે અને સુરેશ દલાલના પ્રવચનો છે. એમાં ગુણવંત શાહને તેમ જ થઈ ગયું છે કે આ સંસારની ભાવના શ્રી કૃષ્ણના જે એટલે કે બ્રહ્મચર્ય ને એને વિપરીત અબ્રહ્મચર્ય, બોલો શબ્દ હું નથી વાપરતો, અબ્રહ્મચર્ય ભોગ. એનો ઓથેન્ટિક તો વક્તા જ હું જ છું એવું એને કઈક મનાઈ ગયું છે. રામ જાણે જ્યાં હોય ત્યાં કોઈ પણ વાતમાંથી એ વાત લાવે, વાંધો નહીં, એનો કોઈ આપણને તકલીફ ના હોય. પણ શ્રી કૃષ્ણને મૂલવે છે, શ્રી કૃષ્ણ છે, તમને થોડું સમજાય એવી સરળ ભાષામાં કહું, શ્રી કૃષ્ણ છે એન્ડ્રોજિનસ પર્સનાલિટી છે. હવે વિદ્વાનો છે ને અઘરી ભાષા ક્યાંથી લઈ આવે ને, એટલે એટલે જ વિદ્વાન કહેવાય. એન્ડ્રોજિનસ પર્સનાલિટી છે, એટલે લગભગ મેં જોયું છે ડિગ્રીધારી હોય ને એને પછી ડિગ્રીધારી વાતો કરે ને તો જ એ વાતને ઓથેન્ટિક માને. આપણે 100% હાવ શુદ્ધ વાત કરીએ ને તો એને ગળે ન ઉતરી કે ક્યાં ક્યાં ભીણ્યા છે. પણ હું મને લાગે છે તમે મારી સાથે સંમત થશો, હું એક વાત હમણાં કહું છું એમાં, ભલે આપણે ડિગ્રી નહીં હોય. એટલે ગુણોત્સાહ કે એન્ડ્રોજિનસ પર્સનાલિટી શ્રી કૃષ્ણ છે. એન્ડ્રોજિનસ પર્સનાલિટી એટલે કે સ્ત્રીને પુરુષના ભેદ ગળી જાય અને કેવળ વ્યક્તિત્વ રહે ત્યારે બ્રહ્મચર્યની ભૂમિકા સદાય છે, અને એ દ્રષ્ટિએ આપણે શ્રી કૃષ્ણને બ્રહ્મચારી કહી શકીએ. કારણ કે આમ તો 6108 રાણીઓ, એટલે સ્ત્રી પુરુષના ભાવથી પર કેવળ વ્યક્તિત્વ રહે એવી પર્સનાલિટી એક વ્યક્તિત્વ વચ્ચે એ બ્રહ્મચર્યની યોગ્ય છે. કારણ કે શ્રી કૃષ્ણ તો પરિણીત છે પણ છતાં એ બ્રહ્મચારી છે આ દ્રષ્ટિ, અને એ વાત સાચી છે, કોઈ વાંધો નહીં, વાત સાચી છે. એ જુદી રીતે કે છે, આપણે તો શાસ્ત્રો શું કહે છે કે જ્યાં સ્ત્રી પુરુષનો કોઈ ભાવ નથી પણ બ્રહ્મ સત્તાને પ્રાપ્ત થાય ત્યારે બ્રહ્મચર્ય સિદ્ધ થાય છે, એ વાત તો આપણે કહે છે, એ જુદી રીતે કહે છે, તોય વાંધો નહીં. પણ પછી જે કીધું ને, હવે તમે મને આમાં મને એમ તમે કહેશો કે ના સાચી વાત છે, સ્ત્રી પુરુષના ભેદ ઓગળી જવા જોઈએ પોતાના માટે અને એક વ્યક્તિત્વ જ બચે, વ્યક્તિત્વ માત્ર, એ બ્રહ્મચારી છે, એ બ્રહ્મચર્ય માર્ગે ચાલી શકે છે, એ બ્રહ્મચર્યને માટે યોગ્ય છે, અથવા તો બ્રહ્મચાર્ય સિદ્ધ છે. પછી એમણે કહ્યું કે આજના જમાનામાં આવી એન્ડ્રોજિનસ પર્સનાલિટી કોઈએ જો પ્રાપ્ત કરવા માટે થોડીક જાજી સફળતા પ્રાપ્તિ કરી હોય આજના જમાનામાં, તો મારી દ્રષ્ટિએ એક જ વ્યક્તિ છે અને એ આચાર્ય રજનીશ. હવે આને શું કેવું, આ આ આ તમારા ગુણવંત શાહ, હું તે કાંઈ જ પડે બોલો. હવે પેલા ને આમ સીધી સાધી વાત છે કે આચાર્ય રજનીશ ને બ્રહ્મચર્ય ને ગંધે મળી નથી, હવે એને એન્ડ્રોજિનસ પર્સનાલિટી કહે છે. પણ મૂળ ક્યાં માર ખાય છે આ બધા, કે પરણેલા હોય અને એનાથી પર થઈ અને વર્તતા હોય તો જ બ્રહ્મચારી, ન પરણ્યા હોય અને જો કોઈ બ્રહ્મચારીની વાત કરતા હોય તો એને ગળે જ ન ઉતરે. એટલે શ્રી કૃષ્ણ પરિણિત છે, સ્ત્રીઓ છે, રજનીશ પણ સ્ત્રીઓ સાથે વિચરે છે, પણ છતાં એ એન્ડ્રોજિનસ પર્સનાલિટી છે. અરે ભાઈ બુડથલ રામ, એ બધી વસ્તુ શ્રી કૃષ્ણને માટે યોગ્ય છે. એ તો ભગવત તત્વ છે કે એ પાપને પણ પરમ પુણ્ય કરી નાખે અને માયાને પણ બ્રહ્મરૂપ કરી નાખે એવી કોઈ તાકાત દેવતાઓ ઈશ્વરો જીવોમાં પણ નથી, એ કેવળ પર પુરુષોત્તમ નારાયણમાં છે. હવે એ આમ એના હાંધણમાં ક્યાંથી આવે? પણ હવે ચશ્મા જ છે ને પાશ્ચાત્ય વિચારકોના પહેરી અને ઋષિ નિર્મિત દ્રષ્ટિને મૂલવવા બેસે ત્યારે આવું આંધણ કરે. એટલે મૂળ જે બ્રહ્મચારી છે, જે સંતો છે, કે જે બધા મહાપુરુષો આપણે થયા છે, ઠીક છે, આ વિનોબા ભાવે તો અપરિણિત જ છે, પણ હવે એના વિશે કઈ બોલે તો પોતાનું નાક કપાય એટલે બોલતા નહીં હોય, બાકી એમને ગમતું નહીં હોય આવા લોકોને. પણ સાચી વાત એ છે કે વેદશાસ્ત્રો, તત્વજ્ઞાન, ઉપનિષદો, એના તત્વજ્ઞાનને નિર્મળ રીતે જાણવું એ વિતરાગી ગુરુઓ હોવા જરૂરી છે, એ વગર તો સમજાતો નથી. તો શ્રીજી મહારાજની રંગલીલા એ જીવને દેહ ભાવ ટાળીને વિશુદ્ધ બ્રહ્મરૂપ કરવા માટેની છે. ખૂબ રંગે રમાડે, પછી મહારાજ સ્નાનની લીલા કરે, સ્નાન કરી આવી અને સુંદર મજાના વસ્ત્રો ધારણ કરે. એમાં એક એક બે પ્રસંગો હું વણી લઈશ, વચ્ચે વચ્ચે જાણવાની વાતો છે. મહારાજ પંચાળા બિરાજે છે, રંગોત્સવ પણ કર્યો છે. એ વખતે કચ્છ છે ત્યાંથી આથમણી બાજુ એક નરવરકોટ ગામ છે, ત્યાં ક્ષત્રિયોના ઘર રહેઠાણ ગરા, દરબાર લોકોની વસ્તી વધારે, પણ બધા મુમુક્ષુ, રોજ રાત્રે ચોરે ભેળા થાય, ભાગવતની કથા કરે, ભાગવતની કથા પ્રેમથી બ્રાહ્મણ પાસે સાંભળે અને ભાવવાહી બ્રાહ્મણ કથા કરે. જોજો ભાઈ, પણ હવે કથા સાંભળે અને વિચાર થાય કે ઓહો, ભગવાનની સાથે જેમ ગોપ ગોવાળોએ લાભ લીધો, એ બધાએ લાભ લીધો, એવો આપણને લાભ ક્યાં મળે? આજે આવા દૂષિત વાતાવરણમાં આપણને એવું ભગવાનની સાથે રમવાનું, વિચરવાનું, વિહરવાનું, એ ભગવાનની પ્રાપ્તિ ક્યાં થાય? રોજનો ઉચ્ચાર, ઉત્તાપ મનમાં રહીએ, આપણને આવું ભગવત પ્રાપ્તિનું સુખ ક્યાં મળે? ભાવથી ભાગવત સાંભળે અને મુમુક્ષતા હોય ને એનો જવાબ મળે. એક દિવસ રાત્રે બધા કથા સાંભળીને ઘરે ગયા, ઘરે પહોંચે ને ત્યાં ભાઈ દ્રશ્ય અદ્ભુત થયું. આખા ગામમાં 30-35 નાના નાના બાળકો, જે બોલતા માંડ માંડ શીખ્યા હોય, જેવા ઘરે ગયા તો નાના બાળકોએ કહ્યું, બાપુજી સોરઠમાં ભગવાન પ્રગટ્યા છે, તમારે ભગવાન મેળવવા હોય તો સોરઠ જાઓ, સ્વામિનારાયણ નામે ભગવાન પ્રગટ્યા છે. પેલા દરબારો તો જોઈ રહ્યા, એક જણ બીજાને વાત કરી, મારે ઘરે છોકરું બોલ્યું, બીજો કે મારે ઘરે છોકરું બોલ્યું, બધા ભેળા થયા. એટલે આ ગજબ છે, એક સાથે બધાને ઘેરે બધા નાના નાના બાળકો બોલ્યા કે સોરઠમાં જાઓ, ભગવાન પ્રગટ થયા છે, હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ. પેલી વાર સાંભળ્યું, બીજે જ દિવસે તૈયારી કરીને આ લોકોએ નક્કી કર્યું કે હવે સોરઠમાં સ્વામિનારાયણને ગોતવા. પણ આપણે ઓળખવા કેમ? અને આપણે કઈ ભેટ પણ ધરવું જોઈએ, એટલે સરસ મજાના પોશાકો તૈયાર કરાવડાવ્યા, દરબારી પોશાક જે હોય એ જ, અને મહારાજ પણ એ પહેરતા જ, મહારાજનો પોશાક દરબારી જ છે. એ બધો પોશાક સરસ મજાના જરિયાની સુરવાળ, જામા, ખેસ, રેટો, કેડે બાંધવાના કસુંબે ભેટા, એ બધું કટાર, એ બધું લીધું, સોના ચાંદીના ઘરેણા લીધા. પરંતુ એક સરસ મજાનું અતિ ભારી વજનદાર એક ધનુષ્ય હતું, જેના પૂર્વજોનું હતું, ઉપાડવું પણ કઠણ પડે, એને પણ જ કોઈ ચડાવી શકે નહીં. તો તીર ચડાવવું તો કેટલું આકરું, એટલે પેલા ક્ષત્રિયોએ નક્કી કર્યું કે આ ધનુષ સાથે લેતા જઈએ અને આ ધનુષ જો ચડાવી આપે તો એ ભગવાન ખરા. ગોતતા ગોતતા પંચાળા આવ્યા, મહારાજ સભામાં બેઠા છે, એક સાથે આટલો કાઠી દાયડ્યો આવ્યો, કાઠી દરબારો પછી જેને ત્યાં હોય યજમાનો એનો સન્માન બહુ સરસ કર્યો, આવો ભા આવો આવો વેચો, હા છાશું પાણી કરો, છાશું પાણી એટલે ખાવા પીવાનું તો તાલ માલ જ હોય પણ છાશું પાણી બોલે. આગતા સ્વાગતા થઈ, મહારાજને આગળ પોશાક મૂક્યા, ભાવથી મહારાજને કહ્યું ભરું આ પહેર ધારણ કરો આપ, અને મહારાજે સુંદર મજાના વસ્ત્રો ધારણ કર્યા, ભાવ હતો પહેર્યા. પછી પેલું ધનુષ મૂક્યું, લ્યો મહારાજ અમારી ઈચ્છા છે કે તમે આ ધનુષ ચડાવી આપો. મહારાજ તો આમ એક પગ પગ ઉપર પગ ચડાવીને આમ બેઠેલા, આમ જ ઘણી મૂર્તિઓ તમે જોવો છો એવી રીતે મહારાજ બેઠેલા. મહારાજની બાજુમાં પંચાળે ત્યારે મોટાભાઈ રામ પ્રતાપભાઈ આવેલા, એ ત્યાં હાજર. એટલે મહારાજે રામ પ્રતાપભાઈને કહ્યું મોટાભાઈ આ ધનુષ ચડાવી દે. મોટાભાઈ બળિયા બહુ હતા, રોજ બપોરે રોટલી કેટલી જોઈએ ખબર છે? એક હાથ ઊંચો થપ્પો, ગણવાની નહીં, એક હાથ ઊંચો થપ્પો રોટલી જોઈએ, બીજું જે હોય દાળ ભાત શાક માખણ ઘી દહીં એ બધું જુદું. આટલું ભોજન હવે કેટલા બળવાનું હોય, આપણે એક બે ત્રણે ડૂકી જાય. રામ પ્રતાપભાઈ ને કહ્યું લ્યો ભાઈ મોટાભાઈ આ ધનુષ ચડાવી દે. મોટાભાઈ ઉભા થયા, ધનુષ ની દોરી લઈ અને પણછ ને બાંધવા માટે જોર કરે તો પણ ધનુષ ને જેટલું વળાંક આપવો જોઈએ એટલો વળાંક મારીને દોરી પણ બાંધી શક્યા નહીં, એટલા લોટ. અને પેલા લોકોને થઈ ગયો કે આટલો મોટો ભડવીર શુરવીર માણસ, મરદ દેખાતો માણસ, એ જો ધનુષ ચડાવીને બાંધી નથી શકતા તો આ ફૂલ જેવા જે પ્રભુ કહેવાય છે એનું કામ નથી. રામ પ્રતાપભાઈ તો બાજુ ધનુષ મૂકી દીધું, મહારાજ મારું કામ નથી, તમે ચડાવો. મહારાજ કે લાવો. આમ જ બેઠા 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 જ ધનુષ લીધું અને બેઠા જ બેઠા જ પણછ બાંધી. પેલા ક્ષત્રિયો તો જોઈ રહ્યા કે જાણે નાનું બાળક બિલાડીના ટોપ સાથે રમતો હોય એમ ધનુષ ની પણછ બાંધી અને બેઠા જ બેઠા તીર લઈ અને મહારાજ સાના ના 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 તીર છોડી દીધો અને એક સાથે કાઠી ડાયરો ઉભો થઈ અને મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પ્રભુ આપ નારાયણ છો, અમારા ઘેર નાના નાના બાળકો બોલ્યા એ જ આજ પ્રભુ છો, અમને શરણે લ્યો, અમને કંઠી ભેરાવો અને અમને તમારા ભક્ત બનાવો. અને બધા સત્સંગી થયા. એ વખતે ત્યાં બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા અને એમણે પછી મહારાજનું જે શૃંગાર હતું એનું મહારાજનું વર્ણન કરતું કીર્તન રચ્યું. કીર્તન સાવ નજરમાં છે તમારે, કે હે લીજો ને આનંદ કુમાર સલોણો શોભતા ચાલે મદ જર ગજની ચાલ રસિક ચિત લોભતાં સખી આટાદારયનોપ પિયાજીની પાઘડી તે તો વિસરે નહીં પળયેક જીવડલા માં જડી લીધી લટ કાળે નંદલાલ કે હાથ કમાનને એની ચટક રંગીલી ચાલ હરે મન પ્રાણને કાજુ મોતીડે જડી ત કટાર કમર કસીલી ધલો નિરખી બ્રહ્માનંદ કહે કે જન્મ સુફળ કીધલો. એ જે વસ્ત્રો ધાર્યા હતા એ કેવા શોભતા હતા તમારે નિરખવા છે, એ જો આ વસ્ત્રો મહારાજે પહેર્યા હતા જે અત્યારે છે. એ તમે આ મૂર્તિ સભામાં પધરાવી છે તમે નિરખો, જો એને કેડે જે રેટો વાંધો છે, માથે પાક ધારી છે, સોનાના અલંકારો ધારણ કરાવે છે, સરસ મજાનો સુરવાળ છે, મોજડી છે, તમે રાજવંશી પોશાક જે પહેરાવ્યો છે એ વર્ણન આ મૂર્તિ એ પંચાળામાં મહારાજે એમાં નરવર કોટના ભક્તોના આગ્રહથી ધારણ કર્યો. આવા વસ્ત્રો પહેરે, હવે મૂર્તિ દેખાય છે ને, ત્યારે શું ભલા માણસ, બસ દ્રગે દીઠા છે, આજ દ્રગે દીઠા કહેવાય. સુંદર મજાના વસ્ત્રો પહેરે ને પછી મહારાજ પાસે સંતોની ભક્તોની સાથે રાસલીલા કરે. કેમ? ક્યાંક કોઈની આંખ લાગી જાય અને જીવ ધન્ય થઈ જાય. અને પછી રાસ રમાતો હોય એ પંચાળાનો કિનારો, અને 500 પરમહંસ અને સેંકડો હરિભક્ત, સેંકડો એ બધાના વર્તુળ રચાય. આને ગવૈયાઓ મંડળ, એક એક એકને તમે જો કલાની ચરમસીમા પહોંચેલા, અને એમાં બ્રહ્માનંદ સ્વામી ઉભા થઈ થઈને ગૌરાવતા હોય, પડછંદા બોલતા હોય, રાત ઢળી હોય, ચંદ્ર ખીલ્યો હોય, અને શ્રીજી મહારાજ એક એક સંતોની ભક્તોની સાથે રમતા હોય, વાતાવરણ જામી ગયું, એમાં બ્રહ્માનંદ સ્વામી પછી પેલો છંદ છે ને, સર સર પર સાધાર અમાર તાર અનુસર કર કર વર ધર મેલ કરે, બોલો તો ખરા, હરે હર સર યાવાર અછાર તે માન હર બાર બાર યતે ઓર હર ખબર નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિકર મુકુટ શિર સવર ન મે ગણ રવ પટ ફરાર ફરાર ખદ ભંગાર રંગ બર સુંદર શ્યામ રમે જે રંગ બર સુંદર શ્યામ રમે. પણ ગાવાની મજા આવે એમાં સમજાય કશું નહીં. સર સર પર સધર અમાર તાર અનુસાર કર કર વર ધર મેલ કર હરે હર સુર અવર અછર અતિ અતિ મન હર ભર ભર અતિ ઓર હર અકબર નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિકટ મુકુટ શિર નવર ન મે ગણ ર પટ ફરર ઘરર પદ ઘંગર રંગ ભર સુંદર શ્યામ રંગ ભર સુંદર શ્યામ રમે એટલું સમજાય, બાકી કઈ સમજાય લ્યો કયો. સર સર પર સાધર અમાર તાર અનુસાર, અરે ભાઈ એક એક ના માથા તોડી નાખે એવા અર્થ છે. આ છંદ ને કવિ કાગ બાપુએ રવીન્દ્રનાથ ટાગોર પાસે કલકત્તામાં શાંતિ નિકેતનમાં ગાયો, અને કાગ બાપુ ધોળી ફરકતી દાઢી અને મર્મનો જાણનાર ગીતાંજલિનો રચયિતા, અને કવિ કાગ બાપુ ચારણ એને રજૂ કરતા હોય, અને એ કાગ બાપુના રગ રગમાં બ્રહ્માનંદ સ્વામીની ખુમારી આવતી હોય, અને એ જ્યારે ગાતા હોય કાગ બાપુ એની લેકામાં ગાતો હોય બાપા, અને રવીન્દ્રનાથ ટાગોર એક બે ત્રણ લીટી જ્યાં બોલાય ત્યાં ટાગોર ઉભા થઈ ગયા, વાહ કવિરાજ વાહ કવિરાજ વાહ કવિરાજ. તો કે ધીરજ રખ્યો એસે તો બહુ છે છંદ હૈ, કિસને બનાયા? યે સ્વામિનારાયણ કે સંત બ્રહ્માનંદ સ્વામીને લિખા હૈ. ઓ અદ્ભુત અદ્ભુત. આપ ક્યા કહેના ચાહતે? કવિ કાગ બાપુ કે ઇતના હી મેં કહી સકતા હું કે બ્રહ્મ મુનિ હોય ઉનકો 200 સાલ હો ગયા મહારાજ, હા અભી તક ચારણ જ્ઞાતિ મેં કોઈ એસા ચારણ પેદા નહીં હુઆ કે ઈસ છંદ કી બરાબરી કર સકે, એસા કોઈ છંદ લિખ સકે. કાગ બાપુ કહે છે, અને જો કાનો માત્ર કઈ કઈ છે ઉપર, સર સર પર સધર અમાર તર અનુસર કર કર વર ધર મેલ કરાય હરે હર સોર અમાર અછા રાતે મન હર બર બર અતે ઓર હરખ ભરાય. શું કેવા માંગે છે બ્રહ્માનંદ સ્વામી? આહા સહજાનંદ પ્રભુ રમે છે તો શું થાય છે વાતાવરણમાં? કે સર સર પર સધર અમર તર અનુસર કર કર વર ધર મેલ કરે. સર સર, સર એટલે સરોવર, સર સર પર સધર અમર તર સરોવર જે છે પંચાળા આજુબાજુ જે તળાવ છે એને તટ પાસે આ રાસ રમાય છે, પણ તમે જો શું થાય છે બ્રહ્માનંદ સ્વામી કહે છે, આખી પ્રકૃતિ આ સહજાનંદ સ્વામી સાથે રમે છે, એકલો સહજાનંદ પ્રભુ નથી રમતો. સાર સાર પર સર સરોવર, એનો સર એટલે કિનારો, એના પર સાર સાર પર સધર, સધર એટલે મજબૂત સુંદર, સાર સાર પર સધર અમર તર એટલે કલ્પ વૃક્ષ, અમર એટલે દેવતાઓ, તર એટલે તરુ, કલ્પ વૃક્ષ એ કલ્પ વૃક્ષ છે એના જેવા નદીના તળાવના તટ ઉપર સર સર પર સધર મજબૂત અમરતર કલ્પ વૃક્ષ જેવા જે વૃક્ષો છે શું કરે છે? કરકર વર ધર મેલ કરે, કરી કરીને શું કરે? તમે તમારી કલ્પના ન આવે એવી રીતે ધર એટલે ધરતી, એની સાથે પોતે જ્યારે પોતાની ડાળીઓ છે એના જાણે હાથ હોય, એ ડાળીઓ રૂપી હાથથી ધરતી ઉપર મેલ કરીને એ રાસ રમે છે સહજાનંદ સ્વામીની સાથે. સર સર પર સધર અમર તર અનુસર કર કર વર થર મેલ કરે, એની સાથે મેળ કરે છે. એ જાણે દાંડિયા લેતા હોય એમ વૃક્ષો ડાળીઓ ડાળીઓ રૂપી હાથ પછાડી પછાડી નદીના સરોવરના તટ ઉપર સહજાનંદ સ્વામીને હારો હાર દાંડિયા લે છે, રાસ લે છે. એ વૃક્ષો એની સાથે રાસ રમે છે. શું લ્યો આ કડીનો એક અર્થ બોલો કે આફરીન થઈ જવાય ત્યારે શું વાત કરે. સર સર પર સધર અમર તર અનુસર કર કર વર ધર મેલ કરે. હરિ હર સુર, હરિ એટલે વિષ્ણુ, હર એટલે મહાદેવ, સુર એટલે તમામ દેવતાઓ, હરિ હર સુર અવર એટલે બીજા બીજા જે કઈ વિદ્યા બધા દેવતાઓ, અક્ષર એટલે અપ્સરાઓ. હરિ હર સુર અવર અક્ષર અતિ મન હર, અપ્સરાઓ કેવી અતિશય કેવી મન મોહી લે એવી, ગાંગલી ઘાંચણ જેવી નહીં. અરે હર સોર અવાર, નહીતર શું છે ભરતુરજ પિંગલા નું નાટક ભજવાય ને પિંગલાઈ પાળી કાળી ડિબાંગ જેવી, પાછી મોઢે બોદાર કર્યો ને હાથે બોદાર ચોપડ્યો ન હોય, હાથ બહાર નીકળે કાળા શીશમ ના લાકડા જેવો હાથ દેખાય, પ્રેક્ષક માં જોતા એને થઈ જાય કે પિંગલા આવી જ હોય તો ભરતરી ભેખ ન લે તો લે શું. કઈક રૂપ હોય તો ઘરે રે. હવે એક જણા પહેલાના જમાનામાં તો શું છે, મા બાપ ગોઠવી દેતા ને, એટલે એને ઠીક પડ્યું, પૈસો પૈસો જોયું છે ને કોઈ ગોઠવી દીધું, પણ વરરાજો બહુ કેલૈયા કુંદર જો રૂપાળો, પણ હવે એનું છોકરી અરે એવું એના માવતરે ગોઠવી દીધું, કોઈ કને ગમે તેવું લાકડો કાળો કીટોળા જેવું અસલ શેંઘોડું જોઈ લ્યો, તમે જાંબુડા રે ચાંદુડિયા પાડે, રાતમાં ઓગળી જાય તો દેખાય નહીં. હવે ગણેશ આપણા આગળ એને લઈ ગયા, પછી ઘૂમટો તાણી કાઢીને ખોડીને જે હોય એ બધું કર્યું, એટલે વળી ઓલીએ એને પૂછ્યું એની ઘરવાળીએ, અને એને પહેલી વાર એનો દીદાર જોયો, એટલે એને વળી પૂછ્યું પતિદેવ હા આ ઘરમાં મારે કોની કોની લાજ કાઢવાની એ તમે મને કહેજો. તો કે મારી એકની કાઢજે બાકી બધાને મૂકી દેજે. અરે હાર સોરે યાર અછારા તે માનહાર, મન મોહી લે એવી બધી અપ્સરાઓ અને હરિહર બ્રહ્મા આદિ બધા દેવતાઓ તમામ દેવતાઓ આકાશમાં બ્રહ્માનંદ સ્વામી કે ખડકાઈ ગયા છે. હજી જોજો, હરિહર સુર અવાર અછી અતિ મનહર ભર ભર અતિ ઉર હરખ ભરે, ભર ભર અતિ ઉર હરખ ભરે. એના હૈયામાં કે હરખમાં તો નથી આ નિરખવા માટે, રાસ જોઈને દેવતાઓની છાતીઓ ફાટ ફાટ થાય છે હરિહર બ્રહ્માની અપ્સરાઓની દેવતાઓની. અને નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિકર મુકુટ શિર સવર નમે, શ્રેષ્ઠ શ્રેષ્ઠ જે કોઈ પૃથ્વીના મનુષ્યો છે એ બધા પ્રવર પ્રવર નિરખત નર, માણસો નિરખે છે કેવા પ્રવર શ્રેષ્ઠ, અને જે ભગવાન નિરખવા આવે શ્રેષ્ઠ કહેવાય ને. પ્રવર પ્રવર પરવરી પરવી એના આજે જે કઈ કામ ધંધા હતા એ બધા છોડી છોડી ઘા કરીને આજે રાસ નિરખવા માટે મનુષ્ય ઉમટ્યા છે. એટલું જ નહીં તો નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર એટલે દેવતાઓ, દેવતાઓ પણ આવે પણ પછી શું થાય છે, નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિકર મુકુટ શિર સવાર નામે. નિકર એટલે સમૂહ, દેવતાઓનો જે થઠ જામ્યો છે એ દેવતાઓના મસ્તક ઉપર અનેક કિંમતી રત્નોથી જડેલા મુકુટો છે, એક સાથે મુકુટોનો જથ્થો સહજાનંદ સ્વામી સેજ આમ લાંક લે છે, તે આકાશમાં થઠ જયેલા દેવતાઓના મુકુટો સહજાનંદ સ્વામીના ચરણમાં આમ બ્રહ્માનંદ સ્વામી કે નમી જાય છે. નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિકર મુકુટ શિર સવારના, એક સાથે જાણે ઢગલો થઈ જતા હોય બ્રહ્માનંદ સ્વામી કે એવી રીતે દેવતાઓ રત્ન જડી મુગટો એ સહિત મસ્તક સહજાનંદ સ્વામીના ચરણમાં નમાવે છે. ગણરવ પટ ફરાર અવાજ થાય છે, સુંદર મધુર ઘંટનાદ થતો અવાજ આવે, પણ કેવો શેનો અવાજ થાય છે બ્રહ્માને? ગણરવ પટ ફરાર, પટ એટલે વસ્ત્ર. શ્રીજી મહારાજ સંતો સાથે રમે છે એમાં મહારાજના જે અંગરખી છે, ચાળ છે, એ વસ્ત્રનો ફર અવાજ થાય છે. શું બ્રહ્માનંદ સ્વામી નિરખે છે! ગણરવ પટ એટલે વસ્ત્ર, મધુર અવાજ થાય છે, મધુર રવ થાય, અવાજ થાય છે, પટ એટલે વસ્ત્ર, ગણરવ પટ ફરાર, બીજો અવાજ શું થાય છે? ઘરાર પદ ઘુંઘર, ચરણમાં જે નુપુર બાંધ્યા છે, ઘૂઘરીઓ બાંધી છે, એ ઘૂઘરીઓનો ઘરર અવાજ થાય, વસ્ત્રનો ફરર અવાજ થાય, ઘૂઘરીઓનો ઘરર અવાજ થાય. ગણરવ પટ ફરાર, ઘરર પદ ઘુંઘર, રંગ ભર સુંદર શ્યામ રંગ, એ રંગ ભર સુંદર શ્યામ રંગ, વારે વાર જો ભાઈ તારે બ્રહ્માનંદ સ્વામી જે લખ્યા છે છંદ જપાય, આ એ નિષ્કુળાનંદ સ્વામી કે અમે ભાન ભૂલી ગયા છીએ કે ત્રગે દીઠા છે, મહારાજને રંગે રમતા જોયા છે, રાસે રમતા જોયા છે, તો અમે ત્રગે દીઠા છે. એક વાત આમાં લખી છે સ્વામીએ કે સમય આ ઉત્સવ કરતા કે ત્રગે દીઠા છે, મેળામાં ઘોડે ફરતા કે દ્રગે દીઠા છે. આ અત્યારે હું જે ચરિત્રો વાત કરું છું એમાં થોડીક જેના હૃદયમાં ભક્તિ હોય ને એને જ આની છાંટની મજા આવે. હજી હજી ભક્તિની શરૂઆત હોય, હજી માંડ માંડ અહીંયા આવતા હોય, પહેલી વાર જ અહીંયા એનો મુકામ થયો હોય, તો એને એમ થાય કે આ ગણરવ પટ ફરર ફરર, એને આ ગણરવ પટ સમજાય નહીં, પણ થોડોક આગળ પી ગયા હોય એને સમજાય. અને કદાચ તમને સમજાય કે ન સમજાય, પણ મને જે આનંદ આવે છે એનું હું કોઈ વર્ણન કરી શકતો નથી. મેં તો માટલી આટલી મારી ઉંમરમાં આ છંદ કોઈ હજી સમજાવ્યો હોય એવું મેં મારે કાને નથી આવ્યું. એટલે મને જે આજ સમજાવવાનો અવસર સહજાનંદ સ્વામી આપ્યો અને બ્રહ્માનંદ સ્વામી મારા ઉપર હું ખુશ થતા છે, એ તો ભાઈ આહા. બેટા 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 આ છંદ લખ્યા એને પોણા 200 વર્ષ થઈ ગયા, મારા બાપલા અડધી રાતે તે સમજાવ્યો છે આજે. વાહ, બ્રહ્મ મુનિ આવા નવા રાજી રહેજો કે જેથી અમારા હૃદયમાં સહજાનંદ સ્વામી વસી જાય. દ્રગે દીઠા છે, બસ બીજું કઈ જોઈતું નથી. મહારુદ્રયતે રુદ્ર માહી કે દ્રગે દીઠા છે, કરી 84 પણ તાહી કે દ્રગે દીઠા છે, બ્રહ્મ ભોજન કરાવા ભારે કે દ્રગે દીઠા છે, ખટ માસ સુધી એકવારે કે દ્રગે દીઠા છે. મેઘપુર આખા પીપલાણા ઓહો, 6 મહિના સુધી બ્રાહ્મણોની 84, બ્રાહ્મણો લાડવા ખાઈ ખાઈને થાકી ગયા, મહારાજ હવે બંધ કરી દે. આવું રસોડું પેલા નોતરું આપે ને પછી સીધું ગોતે, વિચાર પણ એવા બ્રાહ્મણોને જમાડે, એવા યજ્ઞો કે કોઈ કરી શકે. કર્યો વૃંદાનો ત્યાં વિવાહ, પણ મારે એક ચરિત્ર કેવું છે, સાંભળવું છે ને. કર્યો વૃંદાનો ત્યાં વિવાહ કે દ્રગે દીઠા છે, ફર્યા ફૂલે કામાં એવા કે દ્રગે દીઠા છે. મહારાજ જેતપુર વધાર્યા, ફૂલે કામ ફર્યા છે. જીવા જોશી સત્સંગમાં પ્રસિદ્ધ હરિભક્ત છે, એમની દીકરી કડવી સત્સંગ માટે ગામ છોડી દીધું, એવા બળિયા. પછી મહારાજને પીઠોડી મોકલ્યા, ત્યાં રહ્યા. એક ભોજન અમારે ન જમાય એવું છે એટલે રાજાને ત્યાં બ્રાહ્મણોને જમાડ્યું હતું, ન જમા. જીવા જોશી બ્રાહ્મણ હોય, તમે જોજો બ્રાહ્મણ હોય, ગરીબ હોય. એક નગર હતું અને ત્યાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. વાર્તા આમ જ શરૂ થાય અને બીજી રીતની વાર્તા એ શરૂ થાય. એક નગર હતું અને એમાં શ્રીમંત વણિક રહેતો હતો. એક રાજા હતો અને તે શિકારે નીકળ્યો હતો. વાર્તા આમ જ શરૂ થાય. અમુક અમુક મેથડ જ હોય ને, એ સમજાય તો જ સમજાવે ને. એક ઊંચો આમ પહાડ જેવો હતો, તે બિલાડી આમ ચડી આમ ગઈ, એટલે એની પાછળ પાછળ બીજી બિલાડી આવી. એ બીજી બિલાડી જોઈ તો ઓલી આગળ જે બિલાડી હતી ને કઈ દેખાણી નહીં. ચારે બાજુ જોયું મારી એની, એ તો પાછળ પાછળ જ આવતી હતી ને, પણ એને જોયું તો પાછળ કે ઓલી બિલાડી આગળ હતી, કઈ દેખાણી જ નહીં. એટલે પછી આ બિલાડી ચારેય બાજુ જોયું, પછી કઈક બોલી અને નીચે ઉતરી ગઈ. શું બોલી? એ સાંભળ્યું હોય તો જ હાથમાં આવે, નહીતર ના આવે. હા, નહીતર કે બધું હાથમાં ના આવી જાય એમ. લ્યો તો બીજું કહું. એક જણા હમણાં એક કોયલ બોલતી હતી અમારા બાજુમાં, જાંબુડો છે ને ત્યાં, હવે પડી ગયો છે, જયારે હતો ત્યારે બોલતી હતી. તો એ કોયલ એવી રીતે બોલે, ધીંચાક ધીંચાક કુહુ કુહુ, ધીંચાક ધીંચાક કુહુ કુહુ. એટલે કે આમ કેમ બોલે છે? તો કે નાનું બચ્ચું હતું ને ત્યારે ડિસ્કો ડાન્સ પાસે માળો હતો. એ ભાઈ સંસ્કાર આવી જાય તો મહારાજ જેતપુર પધાર્યા. જીવા જોશી ગરીબ છે, એમાં જીવા જોશી એમના બે દીકરા ગોવર્ધન જોશી અને શિવા જોશી સાથે પગે લાગ્યા. અને મહારાજે ભાઈ છોકરાને માથે હાથ મૂક્યો અને જીવા જોશીને, એટલે જીવા જોશીને પૂછ્યું કે ગુદેવ આ બે છોકરાને કેટલી ઉંમર થઈ? તો કે મારા 10-10, 12-12 વર્ષના થઈ ગયા. અરે તો જનોઈ દીધી કે નહીં? ના મહારાજ, જનોઈ નથી. કેમ? મહારાજ ખર્ચો બહુ થયો, અમારે આખી જા જ્ઞાતિને નોતરવી પડે જમવા અને બીજું આ તે બધું ઘણો ખર્ચો થાય, મારી પાસે એવી મૂડી નથી મહારાજ. મહારાજ કે વાંધો નહીં, તમે તમારા દીકરાને જનોઈ આપો, મુહૂર્ત જોવડાવી લો, અમે બેઠા છે, આપણે જનોઈ દેવડાવી દઈશું. અરે મહારાજ પ્રભુ આપ. હા, વિચાર કરો, જો ભગવાનનો કોઈ થાય ને તો ભગવાન એના બધા કામ કરે છે. નરસિંહ મહેતાના 52 કામ કર્યા, 52 કામ કર્યા. તો ઘણા કવિ હજી શું કે, હું મથુરા ગયો મને કૃષ્ણ ના મળ્યો, હું દ્વારિકા ગયો મને કૃષ્ણ ના મળ્યો, હું ગિરનાર ગયો પણ કૃષ્ણ ક્યાંય ન મળ્યો. એટલે ગિરનારમાં 52 વાર આવ્યો તો તને ક્યાંય મળ્યો જ નહીં. મયારામ ભટ્ટના બાજરા લીણ્યા છે, કરશવનભાઈ બાંભણિયાના ખેતરના રખેવાળા કર્યા છે, બધું કરે છે. દીકરાને જનોઈ અપાવી દેશું, કરો તૈયારી, મોરત જોડાયું, બે બ્રાહ્મણ બે છોકરાને જનોઈનું નક્કી થઈ ગયું. આગલે દિવસે એ વિધિમાં એવું હોય છે કે એને ફૂલે કે ફેરવે, છોકરાઓને શણગારી અને ઘોડે ફેરવીને ગામમાં ફરે, ઘરે ઘરે લોકો પછી જાય તેને પહ ભરાવે, એટલે ભેટ સોગાદ આપે, કોઈ વસ્ત્ર આપે, કોઈ નાળિયેર આપે, કોઈ સાકર આપે, કોઈ રૂપિયા આપે, બધું ભેટ કરે. છોકરાઓ તૈયાર થયા ને ફૂલે કે ભરવાનું શરૂ થયું, એટલે મહારાજને પગે લાગવા આવ્યા. એટલે મહારાજ કે હવે શું કરશો? મહારાજ અમારી રીત પ્રમાણે ગામમાં ફૂલે કો ફરશે. સા અમે આવીએ? અરે મહારાજ બહુ સારું, તો તમે પધારો. મહારાજ કે જો એક શરત, શું? ફૂલેકામાં ભેટ ધરે? તો કે હા. શું શું ધરે? તો કે નાળિયેર સાકર રૂપિયા રોકડ આવું બધું ધરે, આપે ભેટ આપે. હા, નાળિયેર સાકર વસ્ત્ર જે કોઈ ભેટ ધરે એ બધું ગોવર્ધનનું શિવાનું, તમારું. રૂપિયા બધા મારા, તો આવું. અરે મહારાજ આ બધું તમારું જ છે ને, પધારો. નહીંતર બ્રાહ્મણને લાલચ હોય કે અમારી જે કાંઈ ભેટ સોગાદ આવે તો આપણું થોડું કામ ઉકલી જાય, અને મારા કે પૈસો બધો મારો. ભગવાન આપે, એક વસ્તુ યાદ રાખવાની છે, ભગવાન અઢળક આપે છે, માગવો એટલું આપે છે, સવાયો આપે છે, પણ એનો સ્વભાવ એવો છે કસોટી થોડીક વચ્ચે વચ્ચે કરે છે. કસોટી કર્યા વગર કશું નથી કર્યું. એ કસોટી એને ખબર નથી એવું નથી, આપણા પાત્રતા એના જાણતા હોય, પણ આપણને ઘડવા માટે કરે છે. આપણે કોઈ વસ્તુ હોય, વસ્તુને પાકી કરવા માટે થોડું ઘડવું તો પડે જ ને, એટલે વચ્ચે વચ્ચે એને પાત્રતાને નિર્માણ કરવા માટે ઠાકોરજી થોડી છે ને આ કસોટી કરે છે, ઘસે છે, તાપ આપે, ઉત્તાપ આપે, સંતાપ આપે, થોડું મનનું ધાર્યું નથી થવા દેતા. એટલે કેળવાય છે માણસ મગજ, માણસનું મન, મનોબળ, આત્મબળ એ કેળવાય છે. એ પાત્ર થાય ને તો પછી એમાં એનો ભક્તિ રસ એમાં ઠરે, એટલા માટે ભગવાન થોડું થોડો ટપલા મારે છે. અર્જુન ના ઘણા ટપલા માર્યા છે. એટલે પૈસો બધો મને મારી પાસે, તો કે કઈ વાંધો, મહારાજ બધો આપનો જ છે. અને મહારાજ પછી ઘોડે ચડી ફૂલે કે ફેર્યા છે, સુંદર મજાના વસ્ત્રો સજ્યા છે, જ્યાં જ્યાં ઘેરે ઘેરે જાય ત્યાં જે કઈ રૂપિયો નાળેર આવે એ છોકરાઓ પાસે મુકાવડાવે. અને મહારાજ કે ભાઈ પૈસો બધો મારી પાસે. હવે સેજે મહારાજ ની પાસે 5 રૂપિયા મૂકવા હોય તો મહારાજ ને ચરણે મૂકવાના હોય શ્રીજી ભગવાન ને, તો સેજે 5 ના 10 મૂકે, 10 ના 20 મૂકે, 25 મૂકતો 50 મૂકે, ભગવાન ને ચરણે મૂકવાનો છે. અને પૈસાનો મેળો ઢગલો થવા, આખા ગામમાં ફર્યા, આવ્યા પોતાને ઘેરે, ઘોડે થી ઉતર્યા, રૂપિયા નાળી ને એનો બધો ઢગલો જીવાજો છે ને એને બધો થયો જ તો કોઈ હોય ને એના હોય ને એ કે લ્યો બધે શું આવ્યું, સ્વામિનારાયણ ને હારે લઈ ગયા નાળિયેર ગગડાવો. અને વસ્ત્રો કઈ બ્રાહ્મણ ને ઘણી વાર ભેટ દેતા હોય ને એ પહેરવા જેવા ન હોય. વસ્ત્રો વસ્ત્રમ સમર્પયામિ, એ તમે ખાલી આમ જાપતો ને તે બધા તાર નોખા થઈ જાય. બજારમાં તમે જાઓ ને તો તમને ઓલા લોકો દુકાનદાર પૂછતા હોય છે, સોપારી જોઈ છે ખાવા માટે પૂજાની. ઘણી વાર તમે જોજો પૂજાની સોપારીઓ મૂકે ને અંદર હોલ હોય, એક જગ્યાએ બેઠા હતા મને બાજુ વાળો ઠોહ મારે કે મને કે આ ઠાકોરજી ને આ પૂજામાં આવી આ વચ્ચે હોલ પડી ગયા હોય એવી સોપારીઓ શું કામ મૂકતા છે. મેં કીધું ઠાકોરજી ને આવવા જવામાં ઠીક પડે. વસ્ત્રો થી કેવા બધા બધું આપ્યું હોય પણ મહારાજે બધું એની પાસે ઢગલો થયો. પછી મહારાજ કે જીવા જોશી તો હા આખા ગામે આ તમારા દીકરાઓને આ જનોઈની ઉપવીત નિમિત્તે બધાએ ભેટ મૂકી તો અમારે પણ કંઈક ભેટ તો ધરવી જોઈએ ને. અરે મહારાજ તમારે શું ધરવાનું હોય, અમારે તમને અર્પણ કરવાનું હોય. તો કે ના ના ના, દીકરાની જનોઈ અપાય છે અને અમારે ભેટ ધરવી જોઈએ ને. જેટલા રૂપિયા આપ્યા હતા એ મારે બધા લઈને પેલા ગોર્ધન અને શિવા જોશીના ચરણમાં ઢગલો. શિવા જોશી કે હા હા મહારાજ હા ભાવ થઈ ગયું, હવે જલ્દ તમારો પ્રસંગ ઉકેલો. અરે મહારાજ તમે પેલા કીધું તો મારે એટલા માટે મારે ચરણે મૂકવાનું હોય ને તો લોભિયા હોય એ મૂકે, નહીં તો બ્રાહ્મણ ના છોકરાને દેવું છે તો કોઈ 1 રૂપિયા થી પતાવી દે. અમારે ચરણે મૂકવાનું હોય કેવી કુને જોવો તમારે, એટલે આ મૂકે તો આટલા રૂપિયા વેળા થઈ જાય તમારું કામ થઈ જાય. અને ચાલો આવતીકાલે મુહૂર્ત છે, જનો આપી દેશો અને તમારી જ્ઞાતિને નોતરા આપો. જમવાના નોતરા અપાયા, સવારમાં બે દીકરાઓને યજ્ઞ થયો, વૈદિક વિધિ થઈ અને શ્રીજી મહારાજે પોતે હાથે પોતાને હાથે નહીં બાપના હાથે જનોઈ અપાય. શ્રીજી મહારાજે બે ગોવર્ધન અને શિવા જોશીને પોતાને હાથે જનોઈ અર્પણ કરી. ધન્ય ધન્ય થઈ ગયા શિવા જોશી બે છોકરાઓ. ભોજન તો બન્યા જ હતા, આમંત્રણ અપાઈ ગયા હતા બ્રાહ્મણોને. હવે એક વાત સમજવા જેવી, બ્રાહ્મણ જઈને કહ્યું હતું કે આમંત્રણ અપાઈ ગયા ચાલો જમવાનું હરે થયું, આમંત્રણ સ્વીકારી લીધું, જમવા કોઈ આવ્યા નહીં. રસોડું પીડ્યું, મહારાજે કીધું મહારાજ બ્રાહ્મણો કોઈ આવતા ને જમવા, લે કેમ શું વાંધો છે, તો કોઈ બોલતું નથી, તો કે એમાં કોઈ આગેવાન તો હશે ને, 5 જણાને બોલાવો. 5 જણાને બોલાવ્યા, આવ્યા જટાશંકર દુર્ગાશંકર ને એવા બધા. મહારાજ પાસે બેઠા, મહારાજ કે ભૂદેવો તમારા માટે ભોજન કર્યું છે, આમંત્રણ સ્વીકાર્યા છે, ત્યાર પછી રસોઈ થઈ છે, તો પેલા ના પાડી હોત તો રસોડું બનાવત નહીં, તમે હા પાડી પછી રસોડું બનાવ્યું અને હવે કેમ જમવા આવતા નથી. નિષ્કુળાન સામે આ દર્ગે દીઠા છે એમાં એમાં કીધું છો, એ સ્વામી કે છે અવળાની અવળાઈને સાખતા પણ અમે દર્ગે દીઠા છે, અવળાની અવળાઈ સાખતા પણ અમે દર્ગે દીઠા છે. નિર્માની થઈને વાત કરે, હવે તમે કેમ જમતા નથી, કેમ જમવા નથી આવ. તો કે પ્રભુ વાત તો એવી છે કે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે જે જનોઈ દે, જેના હાથે જનોઈ લીધી હોય એ છોકરાઓ પછી જ્યારે શ્રાદ્ધ કર્મ કરે ત્યારે એ શ્રાદ્ધ એના બાપને ન પહોંચે, પણ જેને જનોઈ દીધી હોય એને શ્રાદ્ધ પિંડદાન જાય. એટલે આ છોકરાઓના હાથે એના બાપનું તર્પણ પહોંચે નહીં, એટલે અમે એના ઘરનું ભોજન જમી ન શકીએ, કારણ કે એની જનોઈ એના બાપે નથી દીધી, તમે દીધી છો, તમે એના બાપ નથી. શ્રીજી મહારાજ કે આ શ્રાદ્ધ કોને પહોંચે, તો કે જેને દીધી હોય જનોઈ એને શ્રાદ્ધ પિંડદાના છોકરાઓ કરે ને તો એને પહોંચે, પણ એના બાપને ન પહોંચે. મહારાજ કે ભૂદેવો, અમને જો શ્રાદ્ધ પિંડ કરે ને પહોંચી જતું હોય તો અમને પહોંચે તો આખા બ્રહ્માંડના જીવને પહોંચી જાય, એટલે તમે નચિંત થઈને ભોજન કરો. તો એ પેલા કે, એ વાત તમારી જે હોય તે, પણ શાસ્ત્ર એ શાસ્ત્ર. સામે બેઠા છે જો મનાય, પ્રગટની વાતો આવી કઠણ છે. એટલે મધ્યના નવમાં શ્રીજી મહારાજ ને ત્યાં પ્રશ્નોત્તર છે ને, ધર્મ નિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠા સામે હોય ત્યારે શાસ્ત્ર આમ કહ્યું છે ને તેમ કહ્યું છે એમ પકડી રાખીને કેટલાય પોતે અવસર ચૂકી ગયા. વૃંદાવન પેલા ભૂદેવો હવે એ શાસ્ત્ર ન્યાય યજ્ઞ કરતા હતા, અને પેલી એમની ગોરાણીઓ એ કઈ શાસ્ત્ર જાણી નહોતી, પણ ભગવાન શ્રી કૃષ્ણ ભોજન આપી પણ જમાડ્યા, અને પછી એ તો એની સામે થઈને આવી હતી જમાડવા. ભૂદેવો તો યજ્ઞ કરતા ત્યાં મોકલ્યા હતા કૃષ્ણ, જાણો છો લીલા, તો એના બળતા લાકડા લઈને પાછળ દોડ્યા, જાઓ કોઈ દી નહીં નાય ધોનારા કોઈ શુદ્ધ અપવિત્ર યજ્ઞશાળામાં ક્યાં ઘૂસી મર્યા, નીકળો અહીંથી, ગાયોના ચરાવનારા અહીંયા આવ્યા છો ખાવાનું માગવા, આ તો ભગવાન વિષ્ણુના યજ્ઞ માટે આ બધું યજ્ઞ પેલો હવિષ છે, નીકળો અહીંથી. બિચારા ભાગ્યા ગોવાળિયા, હળકતા લાકડા લઈને પાછળ દોડ્યા, બોલો અને એના પાછો આમ નહીં, ભગવાન શ્રી કૃષ્ણ માટે જમવાનું લેવા આવ્યા છે, અને આ યજ્ઞ કરે છે, ઓમ કૃષ્ણાય નમઃ, ઓમ વિષ્ણુવાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ સ્વાહા. ઓહો, આ યજ્ઞ થાય છે અને વાસુદેવાય ભૂખ્યા આટા મારે છે. આ જ તકલીફ છે જીવની, આ જ તકલીફ છે. સાધુ ને થઈને ધોતિયા ઓઢાડી આવે ને એના બાપ ને બે ધોતી ના આપે, ગાય ને રોટલો નાખે, કુતરા ને રોટલો નાખે, શીતળા માતા ને કુલેર જરાઈ આવે, બધું કરે, અને એને માવતર ને થાળી ન કરે. કરવાનું છે પેલા કરવું છે, પણ એ નથી સમજાતું. લ્યો એને મને ગોરાણીઓ પાછ, પછી ભગવાન શ્રી કૃષ્ણ એક ટૂંકમાં કહું છું, એમણે કીધું કે તમે આવી રીતે પાછા આવ્યા છો, અરે મહારાજ મારી નાખત, માંડ માંડ બચીને આવ્યા. તો કે ના, હવે તમે એમ કરો બ્રાહ્મણ પત્નીઓ પાસે જાઓ. તો કે બ્રાહ્મણ પત્નીઓ રસોડું કરે ત્યાં, યજ્ઞમાં ન કરવા દીધા, રસોડામાં કરવા દે. અરે તમે જાઓ, તમને આપશે, શું આપશે, તોલામાં. ના ના, વિશ્વાસ રાખો, જાઓ. અને પછી ગોવાળિયા આવ્યા છે, બ્રાહ્મણ પત્ની વાત કરી, અમારા કૃષ્ણજી ભૂખ્યા થયા છે તો ભોજન આપો. અને બ્રાહ્મણ પત્નીઓ અને ગોપીઓનો સત્સંગ હતો, એના થકી એને જાણ્યું હતું કે આ કૃષ્ણ છે, એ ભગવાન છે, એ તો સર્વ અખિલ બ્રહ્માંડ નો નાયક છે. અને જયારે જાણ્યું કે એ ભૂખ્યા થયા છે, બધી થાળ ધરી ધરી ભરી ભરીને આવી ભગવાને પ્રેમથી જમાડ્યા, ગોપ બાળકો પણ જીમા, પાછું જવાનું થયું. એટલે કે મહારાજ, અમે વિરોધ કરીને આવ્યા છીએ, અમને હવે કેમ ઘરમાં રાખે. અરે જાઓ, તમે તમારે જાઓ, તમારું ધાર્યું થશે. આજે પણ તમે ગોકુળ મથુર વૃંદાવન તમે જાઓ, દુકાનની થડા પર ગોરાણી બેઠા હોય છે, અને ઓઈલો જે ગોર હોય ને એ બધી હડિયા પાટી થયા હોય છે, બધો થડો ગોરાણી સંભાળે, એનું જ હાલે છે. અને એ હુકમ કરે એમ ઓલા ગોર દાદા કરતા હોય, એ ગોરસ લઈને દહીં દૂધ વેચે રાખે, હળિયા પાટી કરે, ગોરાણી બેઠા બેઠા તાંબુલ મસળી અને પાન ચડાવીને બેઠા હોય. ભગવાનના આશીર્વાદ છે ભાઈ. એટલે પ્રગટ હોય ત્યારે કોઈ જાણે નહીં. શ્રી કૃષ્ણ ભગવાન, મહાભારતનું યુદ્ધ થયું, આ મધ્યના નવની થોડી થોડી વાત કરી દઉં કે આપણે પણ ભગવાનના વચનો છે ને એમાં બુદ્ધિ પછી ન લડાવે. ઘણા કહેતા ને, અરે ભલે શિક્ષાપત્રીમાં કીધું, પણ લસણ ડુંગળે છે એ તો આમ ખવાય, પેલું આમ ખવાય, આનું આમ ખવાય, પેલું આમ ખવાય, હા, તો પછી આપણા અર્થઘટનો કરવાય તો હજાર થાય, પણ મારા ધણીએ કહ્યું એટલે પછી ન થાય, એ વાત પૂરી થઈ ગઈ, પછી એમાં અકલને કોઈ ચાન્સ નથી. હા, બીજે વિચારવાનું ઘણું આવે, પણ અહીંયા વિચારવાનું એક સ્થાન એવું છે ઠાકોરજીનું કે ત્યાં બુદ્ધિ ચલાવવાની હોતી નથી, તો જ ભક્તિ છે ને. 12 વાગે અર્ધરાત્રિએ જન્માષ્ટમી, શ્રાવણ વદી 8મે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ આવે. વસુદેવને પ્રતિજ્ઞા હતી જે બાળક જન્મે કંસને સોંપવું, સત્યવ્રતિ છે. અને ભગવાન ચતુર્ભુજ દર્શન દઈને પેલું એ કામ કીધું, મારો જન્મ થાય હું પ્રગટ થાઉં એટલે મને ટોપલા મૂકીને તમે ગોકુળ મૂકી આવજો, પણ કંસને સોંપતા નહીં. હવે એને કોનું પાળવું, પોતાનું વચન મૂકી દીધું કે આ સત્ય છે, પણ પેલું પરમ સત્ય છે. એમણે કહ્યું ત્યારે શાસ્ત્રો એક બાજુ રહી જાય છે. એ વાત યુધિષ્ઠિર ન સમજી શક્યા. મધ્યનો નવમું ઘરે જઈને શાંતિથી વાંચજો, મહાભારત નું આખું યુદ્ધ પૂરું થઈ ગયું, રાજ્યસને બેસી ગયા યુધિષ્ઠિર મહારાજ, પણ રડ્યા કરે, શોક કર્યા કરે, ઉદાસી મટે નહીં, બધાને સમજાવે કે તમને તકલીફ છું તે કહો, મારે લીધે જ લાખો લોકો મરી ગયા, અનેક દીકરીઓ વિધવા થઈ, અનેક છોકરાઓ મા બાપ વગરના થઈ ગયા, કેટલી હિંસા થઈ, કેટલા પશુઓ મરા, કેટલો માણસ મર્યા, એક માણસ મરે તે મહાપાપ લાગે, મારે લીધે જ આટલો કચર ગાંઠ નીકળી ગયો, કોઈ કાળે મારું કલ્યાણ નહીં થાય, હાય હાય મેં આ શું કર્યું, મેં આ શું કર્યું. ઋષિઓ સમજાવે કે તમે કશું કર્યું નથી, ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ખડો કર્યો અને એને કીધું કે તું યુદ્ધ કર, નહીં તું મારી નાખી, નહીં હું પતાવી દઈશ આ બધાને, તું નિમિત્ત થઈ જા. હવે એ બે નક્કી કર્યું છે, તમે શું કામ દુઃખી થાવ છો? તો કે ના, પણ હું વડીલ ને મારે લીધે જ આ બધું થયું, નહીં તો આ યુદ્ધ થાય જ નહીં, વચ્ચે તો હું જ છું. ઋષિઓએ સમજાવ્યા, વ્યાસજીએ ખુદે સમજાવ્યા, તોય શોક મટે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ ખુદ સમજાવવા આવ્યા કે બધું પાપ મને, તો કે તમે ભલે કહો પણ શાસ્ત્રમાં અહિંસા પરમો ધર્મ કહ્યો છે. જો આપણે આપણે અત્યારે આ ભલે આ વાતને સમજી લઈએ છીએ, પણ હજુર હજુરમાં કંઈ એવું હોય ને તો ના સમજી શકાય, તરત એમ થઈ જાય કામ થાય. વાતે વાતે હાવ સીધી સાદી વાત આપણને પ્રેમ હોય એવા સાધુ કહે છે તો આપણે નથી કહેતા, તમારી વાત સાચી પણ સામે થોડીક તકલીફ છે, થાય છે ને. અને જે એવા એવા જે હોય છે એકદમ સમર્પિત ભાવ વાળા હોય છે, બરાબર છે. આમાં છે એક છોકરા, નામ નહીં લઉં, એટલે મને હમણાં ફોનમાં મને કીધું, મને કે એમાં સામે મને એટલો વિશ્વાસ છે કે તમે અમને જે આજ્ઞા કરશો એમાં કોઈ દી અમારું બુરું નહીં હોય, અમારી જવાબદારી વધી જાય છે ને. મહારાજે વચનામૃતમાં કીધું છે કે હું તમારો સૌનો ગુરુ ઉપદેષ્ટા અને આચાર્ય અને ભગવાન, હું તમને અવળે રસ્તે ચડાવી દઉં તો મારું સારું શું થાય. આ પોતે નિર્માની થઈને આવી વાત કરે છે. તો શ્રદ્ધા બહુ મોટી વાત છે, સાધનો કરતા આ વસ્તુ વધી જાય છે, પણ પેલા ઓળખવું જોઈએ. પણ જયારે ભગવત તત્વ ઓળખાઈ ગયું, જોગી સામે જેવા સત ઓળખાઈ ગયા, બસ પછી શું છે. એક બે વાત આવશે, એટલે પછી શ્રીકૃષ્ણ સમજાવ્યા તો યુધિષ્ઠિર ને શોક ન ગયો. પછી શ્રીકૃષ્ણ કહ્યું, ચાલો ભીષ્મ દાદા ઉપર તમને શ્રદ્ધા કરી, તો કે અમારો બાપ છે, એ બાણસૈયા ઉપર હતા ત્યાં લઈ ગયા, એમને કહ્યું તમે આમને સમજાવો, શાસ્ત્ર ની રીતે આને સમજાવો તો સમજશે, બાકી તમે એમ કહેશો મારું માન તો આ નહીં માને. ભીષ્મ દાદા એ શાસ્ત્ર ના કોટેશન ટાંકી ટાંકીને કહ્યું કે કૃષ્ણ કહે એમ કરવામાં જ પરમ સાર છે, બાકી બીજું કોઈ સાર નથી, બધું મૂકી દે. દેવકી નંદન એ શાસ્ત્ર નો પરમ શાસ્ત્ર નો સાર છે. ત્યારે કઈક શોક હળવો થયો, પણ અર્જુન જેવા નિસંશય થયા, શાસ્ત્ર નો વિશ્વાસ છે. અને અર્જુને પાછું વાળીને જોયું નથી, પણ શું એક જ વિશ્વાસ, સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અર્જુન, એ તારા માનેલા, કથામાં સાંભળેલા, શાસ્ત્રમાં વાંચેલા, બીજેથી સુનેલા, જે કાંઈ ધર્મ હોય, લોકના ધર્મ હોય, માનવ ધર્મ હોય, સામાજિક ધર્મ હોય, આધ્યાત્મિક ધર્મ હોય, જે કાંઈ ધર્મ હોય, એના પોટલા વાળી જમના દદીના ગુનામ નાખ્યા, તો મારે શું કરવાનું બધું નાખ્યા, હું કહું એમ કહે, તને એક રંચ માત્ર પણ પાપ અડવા નહીં દઉં. વારે વાહ. અને અર્જુન કે તો પછી હું બોજ છું. અને પછી એને જે ગાંડીની પણછ ખેંચીને જેને છૂટી મૂકી, અને એમાં જે નાદ થયો ને, મહાભારતમાં એમ કે છે ખાલી ગાંડીની ધનુષની પણ છોડી આમ ખેંચી અને અર્જુને મૂકી દીધી, એમાં જે નાદ થયો ને, ત્યાં કૌરવના પક્ષમાં કેટલાય ગાંઠ ઢીલા પડી ગયા. આવો એનો ગાંડીનો ટંકાર હતો. હવે એ પછી અર્જુન છોડે, અને એમાં પાછું વાળીને પછી જોયું નહીં. ભગવાન સ્વામિનારાયણ કે છે કે અર્જુને જેટલા બધા અધર્મ આવ્યા બધાને ઉલ્લંઘી ગયા, કેમ, એને ભગવત નિષ્ઠા હતી. મારા પ્રભુએ આમ કહ્યું અને બસ પૂરું. ભાઈ, એવી નિષ્ઠા જેને આવે, મારા પ્રભુએ કહ્યું એટલે પછી બીજું ના થાય, તો વાત પૂરી થઈ ગઈ. તો પેલા બ્રાહ્મણો પછી જમવા ના આવ્યા. મહારાજ કે કશો વાંધો નહીં, ચાલો એમને જવા દો, ગામમાં જેટલા ગરીબ હોય બધાને ભેળા કરો, એમને જમાડો, એ બ્રાહ્મણથી સારા છે, ચાલો. અને આખા ગામના જે કોઈ બિચારા વંચિત હતા એ બધાને, કારણ કે બે જ પ્રકારના લોકો છે, સંચિત ને વંચિત. અમુકે ભેળું કર્યું છે ને અમુકે પછી એની પાસે કઈ છે નહીં, એ બધાને લોકોને જમાડ્યા અને જેતપુરની અંદર જીવા જોશીને ત્યાં મહારાજે ભયો ભયો કરાવી દીધો. પણ દુઃખ કોઈનું દેખી શકતા નથી. શ્રીજી મહારાજની આજે 200 વર્ષ પહેલાની વાત જુઓ, જ્યાં જ્યાં ગામે ગામે જાય, પાણીની અગવડતા હોય તો તળાવ ગળાવે, ગોમતી વળતાનું જો નાનું સૂનું છે. અત્યારે આવડો પ્લાન મૂકે જ હોય, 3 મહિના તો મીટિંગ હાલે. સાચું કેજો કે આટલા ફૂટ ઊંડો ને આટલા ફૂટ પહોળો ગોમતી તળાવ કરવું છે, એમાં કેટલા ત્યાં એન્જિનિયરને બોલાવે, કેટલા કોન્ટ્રાક્ટરને બોલાવે, એમાં કેટલું નક્કી કરે, ખર્ચ કેટલો. નામ સહજાનંદ સ્વામીને કામ કરવાનો કોઈ પેલો નહીં, કરવું છે લાવો પાવડા ને કોદાળ, આ અમે બેઠા થાવ શરૂ. કેવા કેવા તળાવ, કારણ એમાં તળાવ માંગરોળમાં પેલું વાવનું મુહૂર્ત, બુદ્ધેશ બાજુ જાવ તો ત્યાં ગામડે ગામડે એવા કેટલાય પાણીની સમસ્યાઓ, ભૂખ્યાઓ, અન્નદાન, આ તે બધું. અરે જીવા પાછળ જીવા ખાચર ગઢપુરના શ્રીજી મહારાજ ને દાદાને બધાને હેરાન કરવાનું કઈ બાકી રાખ્યું? દુષ્કાળ પડ્યો, અનાજ ખૂટી ગયું, મહેમાન આવે, જીવા બાપુ અફીણ ગોળી મરવા માટે તૈયાર થયા. એમની દીકરી અમૂલા પરમ ભક્તરાજ, એને ખબર પડી મારા બાપુ ઝેર પીને મરવા તૈયાર થયા છે અફીણ ગોળી. દોડતા મહારાજ પાસે આવીને મહારાજના પગમાં પડી ગયા, મહારાજ મહારાજ પ્રભુ પ્રભુ, હા મારો બાપ અફીણ ગોળીને મરવા તૈયાર થાય, કાં અનાજ નથી. એમ હોય ઉઘાડે પગે દોડ્યા સહજાનંદ સ્વામી અને જીવા બાપુ પાસે જઈને કે દરબાર એમ મરાય, અનાજ નથી મહારાજ, હું શું કરું, મોઢું શું દેખાડો, મારે ઘેરે કોઈ આવતો હોય, આગતા સગતા થતી હોય, આજ ખાવાનું નહીં તો હું કા મોઢે જીવું, અમારી પાસે છે કોનું છે, દાદાના દરબારમાં છે કોનું છે. અને મારે ગાડા ભરી ભરીને એના ઘરે અનાજ ઠલવાયા, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકળા થાય, દુખી ગરીબની ગમ લેવી કે દ્રગે દીઠા છે, હરિની સહજ પ્રકૃતિ એવી કે દ્રગે દીઠા છે, વાવ કુંડ કુવા તળાવે કે દ્રગે દીઠા છે, તેનો પ્રભુ પોતે તો પ્રભુ પોતે ગળાવે કે દ્રગે દીઠા છે, પર્વ સદાવ્રત બંધાયવા દ્રગે દીઠા છે, આપા અનવટ અન્ન ભાઈવા કે દ્રગે દીઠા. એક વાત તમને, એક બે જ વાત હવે કરવી છે, પણ મારે આ ચેપ્ટર પૂરું કરવું છે પછી બીજી વાત આગળ. કોઈ રોગી જોગી જાણી કે દ્રગે દીઠા છે, જાય પોતે ત્યાં તાણી કે દ્રગે દીઠા છે, માંદાને જોવા જાતા કે દ્રગે દીઠા છે, વળી વડતાને વારતા કે દ્રગે દીઠા છે, સબળ નિર્બળને સંતાપે કે દ્રગે દીઠા છે, તે તો ખમી ન શકે આપે કે દ્રગે દીઠા છે. એક વાત કરવી છે, માંદાને જોવા જાતા દ્રગે દીઠા છે. શ્રીજી મહારાજે પાર્ષદને કીધું, જઈ બેચર ભટ્ટને બોલાવો ને ગઢપુરમાં બોલાવો ને, આપણે થોડા લાડુ બનાવ્યા છે, મહેમાનો આવે છે, બ્રાહ્મણો આવે છે, જમાડવા છે. એટલે પાર્ષદ ગયા બેચર ભટ્ટ પાસે, ભટ્ટજી હા પ્રભુ બોલાવે છે. બેચર ભટ્ટ કે ભાઈ તમે મારી દશા જુઓ, આ મારા ઘરવાળા તૂટ્યું એટલે કોગળ્યું, પેલા કોલેરાનું દર્દ તપદીને માણસ મરી જાય, એ હમણાં મરશે એક મરી, હમણાં મરશે એક મરશે, બસ એક પતિનો ધર્મ છે, હાથ ચાલીને બેઠો છું, હમણાં વિદાય થઈ જશે. આવી અવસ્થામાં હું કેવી રીતે રસોડું કરવા આવું તમે કહો, અમારો આ આ ઘરનું કોણ કરે. મહારાજને કહેજો પ્રભુ આવી પરિસ્થિતિ છે, હું આવી નહીં શકું, આજ્ઞા કેમ પાડું. પાર્ષદ દોડીને આવીને મહારાજને કહ્યું, મહારાજ એ તો બહુ કપાણી થઈ ગઈ, બેચર ભટ્ટના ઘરના માંદા છે ને હમણાં મરશે કે મરે, તૂટિયાનું કોગળિયાનું કોલેરાનું દર્દ છે અને મરું મરું થયા છે. મહારાજ કે એવું છે, પ્રાગજી પુરાણી બેઠેલા એ કે મહારાજ એને ના મરવા દેતા હો. મહારાજ કે તો મોત આવે મરી જાય, હું શું કરું. ના ના મહારાજ, એ બિચારા એના ઘરના છે ને બહુ સેવાભાવી છે, બેચર ભટ્ટનું તમે જાણો છો કે સેવા કરે છે, એમ એના ઘરના છે ને બહેનોની બહુ સેવા કરે છે, પાણી ભરી આવી દે, ઓળી પાક કરે, અનાજ સાફ કરે, અથાણામાં મદદ કરે, આ બધે સાધુ સંતોનું કંઈ કામકાજ હોય, મંદિરનું કામકાજ, બહુ સેવાભાવી છે મહારાજ, એને મરવા દેતા નહીં. મૂળજી બ્રહ્મચારી ટવકો કર્યો, આ મહારાજ બિચારાને એને મરવા દેતા નહીં. મહારાજ કે તો હાલો આપણે જોવા જઈએ. પ્રાગજી પુરાણી અરે એક બે પાર્ષદ મહારાજ એને ઘેરે જોવા કે. હવે ત્યાં ગયા ત્યાં એના ફળિયાને આંગણા બહાર પાંચેક જણા ઉભેલા. એને કીધું મહારાજ હવે પાછા વળી જાઓ, એ બાઈએ દેહ મૂકી દીધો છે અને એના ધણી બેચર ભટ્ટ ખાપણ લેવા માટે ગામમાં ગયા છે અને એના શબને ઘરમાં ઢાંકી મૂક્યો છે અને હવે તમે પાછા વળી જાઓ. મહારાજ કે એમ થોડા મરી જાય, સાફ કરડે અને તૂટ્યું થાય એ તરત ન મરે, લે હવે આમાં જ તરત મરે. પણ હવે વાણી જુદી બોલે કે સાફ કરડે અને તૂટ્યું થાય તો તરત ન મરે, એટલે એમ કઈ થોડા મરી જાય. અરે મહારાજ મરી ગયા છે એના ભૈરા અને તમને સૂતક લાગશે, તમે પાછા ફરી જાઓ, ખાપણ લેવા ગયા છે. મહારાજ કે ના ના એ તો ગયા અંદર, ત્યાં બે પાંચ બહેનો એના શબ્દને વીટીને બેઠેલા. એટલે મહારાજ કે હટો. ના મહારાજ હટશો નહીં, સૂતક લાગશે, શરીર મૂકી દીધું છે, ખાપણ લેવા ગયા છે. મહારાજ કે એમ ના મરે. બાજુમાં બેસી ગયા, હાથે લુગડું ઉઘાડ્યું, માથે હાથ ફેરવીને કે ઉઠો, કેમ સૂતા છો, બોલો જય સ્વામિનારાયણ બોલો. મહારાજ હાથ ફેર્યો ત્યાં તો આંખ ખોલી. અરે મહારાજ તમે જોવો જી. મહારાજ કે જોવો જી, અમે કહેતા હતા ને જલ્દી ન મરે, લ્યો હાજા થઈ ગયા ને, હવે તમને નખમાં રોગ નહીં રહ્યો, પણ જુઓ તમારા ધણી છે ને ખાપણ લેવા ગયા છે. હા એ આવે ને એટલે કેજો મહારાજને લાડુ બનાવે છે ને તેનો જાયજો. ભલે મહારાજ તમે તો બહુ મને નવે અવતારે લાવ્યા, હમણાં મોકલું છું અપગડી. મહારાજ નીકળી ગયા, બે ચાર વર્ષ ખાપણ લઈને આવ્યા, ત્યાં તો બાઈ તો બેઠા, ભલે ખાપણ નો ઘા કરી દીધો એટલે તને શું થયું. અરે ક્યાં તમે કઈ જાણો છો, મહારાજ પધાર્યા હતા, માથે હાથ ફેરો મને હાજી કરી અને મને પાછી જીવતી કરી, આ તમારો બીજો અવતાર. અને મહારાજ કહેતા ગયા છે કે બે ચાર ભટ્ટ આવે એટલે મોકલજો, નાઈ ધોઈને આવે અને મારે લાડુ બનાવવાના છે. બે ચાર ભટ્ટ કે હવે કોઈ ઉભો રહ્યો ઘરે, દોડતા આવ્યા, મહારાજના પગમાં પડી ગયા, રસોડે લાગી ગયા. પણ ગામમાં હવે વાત જોવાની છે, એપિસોડ નંબર 2. ગામમાં વાત તરત જ વહેતી થઈ ગઈ અને બૈરાઓ તો હલતું ચલતું અખબાર, તરત જ આખા ગામમાં ખબર પડી ગઈ બોલી બાઈ મરી ગઈ હતી બેચર ભટ્ટની ટૂંટિયાના દર્દે, એને શ્રીજી મહારાજે બેઠી કરી. તો ગામમાં દર્દ ફરતું હતું, તો ગામના આગેવાન એમાં ખાસ જૈન વણિકો ઘણા હતા અને એ ગરડામાં જ રહેતા પણ આમ સહજાનંદ સ્વામીનો વિરોધ થયા કરતો કે ભગવાન કોઈ છે જ નહીં, કર્મ કરો, કર્મ ખપાવો, કર્મ નિજારા કરો, આ કરો અને આ બધું શું છે, કોઈ ભગવાન હોય જ નહીં, આ પાંચમા આરામાન આટલા આરામાન આવું કઈ ના હોય, એની ગણતરી જે હોય તે એ બોલ્યા છે એ કહું છું. એટલે વિરોધ ઘણો, પણ હવે એને ત્યાં તૂટિયાના દર્દ વાળા પીડ્યા હોય જાય ક્યાં. એટલે બધા કે પેલા દલીચંદ આપણે શું કરશું, તો કે મને બેઠી તો કર્યો, હાલો એ મહારાજની પાસે જાય ને આપણને કંઈક રક્ષા કરે તો અત્યારે જવામાં સાર છે. એ બધા વણિકો આગળ પાંચ દસ જણા થઈ આવ્યા મહારાજની પાસે. સીધા તો જઈ ન શકે એટલે એ બુદ્ધિવાળા હતા, બ્રહ્માનંદ સ્વામીને પકડ્યા. અને બ્રહ્માનંદ સ્વામી કે સ્વામીજી તો હા ગામમાં દરદ છે ટૂંટિયાનું, બે ચાર ભટ્ટના ઘરવાળાને હમણાં મહારાજે બેઠી કરી, તો હવે અમારા ઉપર કારક કૃપા કરે, અમે ગઢડામાં રહીએ છીએ, અમે મહારાજના આ ગામમાં રહીએ છીએ અને વાણિયા બોલે તો મીઠા, તે હવે અમારા ઉપર કંઈક કૃપા દ્રષ્ટિ કરે. બ્રહ્માનંદ સ્વામી કે આપણે જઈએ મહારાજ પાસે, મહારાજ ઈચ્છા એમ થાય. આવીને બેઠા અને મહારાજ કીધું શું છે, મહાજન શું આવ્યા, એ મહારાજ એક અરજી છે, અમારે ઘેરે ઘેરે કોકકને તૂટ્યા દરદ છે અને કાં ન હોય તો આવતા કાંઈ વાર નથી, તો મહારાજ અમારા ઉપર દયા કરો ને કે તૂટિયાના દરદથી મરે નહીં મહારાજ, અમારા ઘરમાં કોઈ મરે નહીં. મહારાજ કે એક શરત, ન મરે જે પોતાને ઘેરે અમારા 10 સાધુને જમાડે એને ત્યાં ન મરે. અરે મહારાજ અમે જમાડ્યા તો જમાડો, હવે 500 પરમહંસો તો ખરા પણ બધા ત્યાં થોડા હોય, એ 50 સંતો હોય તો ઓલો કે મારે ઘેર 10, ઓલો કે મારે ઘેર સાધુ ખૂટ્યા, ઓલો કે તારે ત્યાં નહીં પેલા મારે ત્યાં મારે માંદું છે, ઓલો કે મારે માંદું નથી પણ આવી ન જાય તૂટ્યું એ પેલા જમાડી દેવા છે, ઓલો કે તારે આવ્યું તો નથી ને મારે આવી ગયું છે મને પેલા જમાડવા છે, ગમે તેમ કરી સમજાવીને જે કાંઈ ત્યાં સાધુ ને વેચ્યા. પણ હમણાં કીધું ને
એમ એક બે જણા હતા ને વાત મીંડા કરવા, એલા આપણે ખર્ચો કરીએ જમાડીએ તોય જો મરી જાય તો. હવે આ વાત પાછળ એટલે કોઈક સાધુ ને કરી, સાધુ બ્રહ્માનંદ સ્વામી કહે, સ્વામી હાલો આપણે કોક કોક સાધુ ને એવું થયું કે વાતે હાજી કે નહીં કોક મરી જાય તો આપણો ફચેતો થાય, આપણો ફચેતો થાય, આ વાણિયા મૂકે નહીં પછી. બ્રહ્માનંદ સ્વામી કે ન મરે, મહારાજે કહ્યું છે ને, કીધું છે, પણ આ બધા કો વિશ્વાસી થઈ, એને વિશ્વાસ ન હોય તો મહારાજ કે પછી આમ થયું તો. બપોરનું ટાણું થયું ને બ્રહ્માનંદ સ્વામી જોશું બહુ બુદ્ધિશાળી, કાંઈ બોલ્યા નહીં, જમવાનું ટાણું થયું એટલે બે પાંચ દસ સાધુ લઈને મારા ઢોલિયા પર બે ગયા. એટલે વાણિયા બોલાવા આવે તો બ્રહ્માન સિંહ ઉઠે નહીં. મહારાજ કે જાઓ સામે, બધા નક્કી થયું છે દસ દસ સાધુ જમાડવાના છે, તો અમારે જમવા જવું નથી. અરે નક્કી કર્યું છે ને હવે તમે ના પાડો હાલતું છે, મહારાજ અમારે કોઈ સંતોએ જમવા જવું નથી, સાધુઓ ના પાડે કા. મહારાજ કોકને એવું થાય છે કે અમે જમવા જાય ટૂંટિયાથી તો ન મરે, પણ એનો પ્રારબ્ધ હોય ને પૂરું થઈ ગયું હોય ને એ બાને જો મરી જાય તો અમારો ફજો તો થાય, એમ સંતો કહે છે કોક કોક. અને વાણિયાઓમાં કોક કોક ને શંકા છે એટલે અમારે જમવા જવું નથી. મહારાજ કે બ્રહ્મુનિ તમે જમવા જાઓ, મન તમે કેવો જાણો છો? અરે મહારાજ તમે કાળ માયાના નિયંતા છે, મને શંકા નથી, તમને નથી ને? તો કે ના. બ્રહ્મુનિ એના આયુષ્ય પ્રારબ્ધનું ખૂટી ગયું હશે ગઢડામાં કોઈનું, તોય તમારા જમણના નોતરા જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી કોઈને મરવા નહીં દઉં, જાઓ તમે નિરાયતે બધા વિચારશો. પ્રારબ્ધનું કોઈ નહીં મરે, ટૂંટિયાનું તો નહીં, આયુષ્ય ખૂટી ગયું હશે તોય સહજાનંદ સ્વામી મરવા નહીં દે, તમે જાઓ નિરાયતે જમો. કે બ્રહ્માનંદ સ્વામી કેવું ચરિત્ર ને આમ શિખર ચડાવી દે, આવું ન કર્યો તો આ રસ આવે નહીતર એમ થાય કે બ્રહ્માનંદ વ્યૂ જવું જોઈએ તરત વિશ્વાસ. અરે ભાઈ આપણી સમજણ માટે આ બધું થાય, શક ચડી જાય જયારે બ્રહ્માનંદ સ્વામી કોઈ હાથમાં વસ્તુ લઈએ ત્યારે. અને પછી બધા જેને જેને જ્યાં સંતોષમાં એ કોઈને ત્યાં કોઈ મરણ ગરડામાં ક્યાંય થયું નહીં. એવી રીતે મહારાજે બધાને દેશકાળમાંથી ઉગાર્યા, સુખી કર્યા. પણ હજી એક વાત છે, એ તમને કહી પછી હું પૂરું કરી દઈશ. મુમુક્ષુ ને સાધુ કરતા કે દ્રગે દીઠા છે, બહુ અદભુત બે ત્રણ વાતો કરીને પૂરું કરી દઈશ. રસ આવે છે ને? આ ત્રણ વાતો બહુ મીઠી છે, અતિ મીઠી છે. મુમુક્ષુ ને સાધુ કરતા કે દ્રગે દીઠા છે, નંદ પદવી નામ ધરતા કે દ્રગે દીઠા છે. પછી શું કહેતા? કહે દેશ પ્રદેશે ફરજો કે દ્રગે દીઠા છે, સ્વામી નારાયણ નામ ઉચ્ચરજો કે દ્રગે દીઠા છે. શું આમ થાય છે? વાત મૂકી દો. મુમુક્ષુ ને સાધુ કરતા નંદ પદવી નામ ધરતા કહે દેશ પ્રદેશે ફરજો, સ્વામી નારાયણ નામ ઉચ્ચરજો કે દ્રગે દીઠા છે. ખુશાલ ભટ્ટ ગોપાલન સ્વામી ઈડર પાસે ટોટલા ગામના વતની, સૌ પહેલી વાર જેતલપુર દર્શને મહારાજ પાસે ગયેલા, ગયા ને રોકાઈ ગયા, પછી ઘરે પાછા ફર્યા નથી અને સાધુ થઈ ગયા. એ જ્યારે પહેલી વાર જેતલપુર મળવા ટોડલાથી ગયા ત્યારે ટોડલાની બાજુમાં ટાંકાટુવા ગામ છે, ટાંકાટુવા જ ગામ છે, એ ગામમાં એક ભગવાનદાસ પટેલ, એને બહુ ખુશાલ ભટ્ટને મિત્રતા બહુ, એટલે અવારનવાર મળે સાથે રમે, અને એને ખ્યાલ આવ્યો કે આ જેતલપુર જાય છે, તે ભગવાનદાસ પટેલ પણ ખુશાલ ભટ્ટની સાથે જેતલપુર આવેલા. પણ ખુશાલ ભટ્ટ રોકાઈ ગયા અને આ થોડા દિવસ ભગવાન દાસ ત્યાં જેતલપુર મહારાજના દર્શન કર્યા, સત્સંગ સાંભળ્યો, આ બધું જોયું, પછી પાછા ઘરે ફરી ગયા. ખુશાલ ભટ્ટ સાધુ થઈ ગયા, પણ સત્સંગ હતો ને, દર્શન થયા, આ બધું જોયું, એમના પરમ મિત્ર ખુશાલ ભટ્ટ સાધુ થઈ ગયા, અને મહાયોગીરાજ ગોપાળાનંદ સ્વામી, પછી તો એમના ક્યારેક ક્યારેક દર્શન કરતા હોય, સત્સંગ કરતા હોય, વર્ષો ગયા, અને પોતાને પછી સંસારમાંથી રસ ઉડી ગયો. મારો પરમ મિત્ર ખુશાલ એ સાધુ થયા અને આજ સહજાનંદ સ્વામીની સાથે ફરે, અને આવા એ પ્રતાપી, અને હું ક્યાં ભવનો સંસારમાં પીડ્યો છું, હવે મારે સાધુ થઈ જવું છે.
ઘરેથી નીકળવાની તૈયારી કરી ત્યાં એનો એક મિત્ર હતો કે મારે આવું છે અને મારે સાધુ થઈ જવું છે, ભગવાન ભજી લેવા. તો કાલ બે જણા નીકળ્યા પગે ચાલવાનું, હલતા હલતા વનવગડો જંગલનો ભાગ આવ્યો. હવે સાંકડો રસ્તો, તરીને નીકળવું ન પોસાય, ચાલ્યા જાય છે. એમાં સામેથી સિંહ આવ્યો. હવે સામે જવું કેમ? એટલે ઓલો મિત્ર હાર્યા હતો ને ભગવાન દાસ ને, કે ભગવાન દાસ હાલો સર સલામત તો પગડિયા બહુ દેહ હશે તો ભગવાન ભજાશે, આ ફાડી ખાશે. ભગવાન દાસ કે બીકણ લાગે છે, હાલ મારી વાહે મારી પાછળ પાછળ હંતો હતા તને બીક લાગતી હોય, પાછો શું ફરે? ભગવાન ભજવા નીકળે છે, સજાન સામેનું ભજન કરે છે, ડરવાનું હોય? અરે પણ આ આપણો હગો ના થાય કાંઈ, તારે ડરવાની જરૂર નથી, હું છઉં ને, હું છઉં ને. નહીતર એક દરબાર એના 8-10 સાથીઓની સાથે બેઠેલા અને એમાં આમ સિંહ આવ્યો. સિંહ દેખાણો એટલે ઓલા બધા તો ફડાકા મારતા હતા, પણ સિંહ જોયો ને એટલે બધા સાથીદારો હતા ને બધા મૂછે તાવ દેતા હતા ને કંઈક વડાઈ ની વાતો કરતા હતા. એમણે કીધું, દરબાર સિંહ આવ્યો છો? અરે બેસો, હું બેઠો છું ને, સિંહ શું કરવાનું? અરે દરબાર, આના ઉપર આપણું કઈ ના હાલે. ના શું હાલે? એ સિંહ ઉભો રહી જા. અરે બાપુ હાલો ભૈયા જાય, આ રેવા દો, તમને થોડો ચડી ગયો લાગે છે. ના ના ચડ્યો નથી, પૂરેપૂરો હોશ માં છું. આ ઉભો રહી જા, હું દરબાર બોલું. ઉભેદાસ સુરેખ સિંહ દરબાર બોલું. ઓઈલો તો સિંહ હાલ્યો જ આવે, તને કઉ છું ઉભો રહી જા, હું દરબાર બોલું છું. રાય રાય જેવડા કટકા કરી નાખી છું, ઉભો રહી જા. ઓઈલો ઉભો થોડો રહ્યા ભાઈ, એમ કરતા કરતા આવું સિંહ નજીક આવી ગયો. ઉભો રહી જા, હું તને દરબાર કઉ છું, સિંહ આ ગામ નો ધણી તને કઉ છું, હુકમ કરું છું ભાઈ, તને ભડા કે દઈશ, બંદૂક પાસે નહીં. તોય સિંહ સામે આવવા માંડ્યો અને દરબાર કે, એલા એ ભાગજો, આ તો બેરો લાગે છે. હવે કે બેરો લાગે છે, એટલે ઓલા ભગવાન દાસ કે તો ડરે છે, હું આગળ છું, ડરવાની કઈ જરૂર નથી, ચાલ મારી પાછળ. એટલે ભાઈ આમાં અટકરો માં આમાં સામે ના જવાય, ના તો ચાલો એક હાથ એનો પકડી રાખી અને હાલ્યા. ઓલા જવાય નો દીધો અને ભગવાન દાસ ચાલ્યા. જેવો સિંહ નજીક આવ્યો, આ જરાય દંત કથા નથી, ઐતિહાસિક ઘટના છે. જેવો સિંહ નજીક આવ્યો અને સિંહ નો કાન પકડી ભગવાન દાસ માથે ચડી બેઠા, કેસવાળી પકડી મરડી અને હાલતા. ઓઈલો પાછળ પાછળ મિત્ર આવેલો આવે અને સિંહ ની સવારી કરીને આવેલા, કેસવાળી ને હાથમાં પકડી અને સિંહ ને થાપલીઓ મારતા જાય અને સિંહ ને હાંકતા જાય. વનવગડો જે જંગલ નો ભાગ હતો એ પૂરો થયો અને ઉતરી ગયા, સિંહ ને બે થાપાટ મારીને કાઢી મૂક્યો. અને ભગવાન દાસ તો ગમ ખાઈ ગયો, એટલે એનો મિત્ર ગમ ખાઈ ગયો, એટલે ભગવાન દાસ ત્યાં શું કર્યો, શું કર્યો, શું સ્વામિનારાયણ ભગવાન નું દર્શન કર્યું છે? એ ગોપાલાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામી નામ લઈને થપાટ મારી, સિંહ આપણને શું કરે? બળ જો, ગોપાલાનંદ સ્વામી સહજાનંદ સ્વામી યાદ કરીને થપાટ મારી, આપણને સિંહ શું કરે? પણ એ હોય તો, નહીતર વળી બેરો છે ને એવું થઈ જાય ને પછી એને તો બળ. આવી રીતે પછી તો ઓલા ભગવાન દાસ ના મિત્ર ને થઈ ગયું, મળો આને તો જબરોસ્ત બળ છે, આની હારે રહીને સાધુ થઈ જવા આપણું કામ થઈ જાય એમ છે. આવ્યા મહારાજની પાસે, મહારાજને પગે લાગ્યા, ગરપુર આવ્યા, દંડવત કર્યા, મહારાજને વાત કરી, મહારાજ અમારે સાધુ થવું છે, મહારાજે હા પાડી. ભગવાન દાસના મિત્રએ મહારાજને માંડીને વાત કરી, આવું થયું છે, આવા શૂરવીર છે, સિંહનો કાન પકડી અને સવારી કરી. મહારાજ આખી સભા હસી પડી, આ તો જબરું કહેવાય, સિંહના કાન પકડી, કેસવાળી પકડીને સિંહને માથે સવારી કરીને આવે. મહારાજ કે અહીંયા આવો, અહીંયા આવો. એ જ વખતે મહારાજે એને દીક્ષા આપી શ્રીજી મહારાજે, અને સિંહનો કાન પકડીને આંબળીને ફેરવો એટલે એ સાધુનું ભગવાન દાસનું નામ, ભગવાન પટેલનું નામ, કાન પકડ્યો તો સિંહનો એટલે કાનડાનંદ સ્વામી નામ. મુમુક્ષુને દીક્ષા દેતા કે દ્રગે દીઠા છે. હવે બીજી વાત, એક બે જ વાત કરીશું. ભરૂચ વડોદરા આસપાસનો જે કાનમ પ્રદેશ કહેવાય એમાં કેલોદ ગામ, એ કેલોદ ગામમાં એક પાટીદાર નાનકડી ખેતી ખરી પણ ધીરધારનો પૈસાનો ધંધો કરે, થોડું હળવું બળવું વ્યાજ લે પણ ગરીબોને મદદ બહુ કરે, અને દાન ધર્માદો કરવો, ભગવાનમાં આસ્થા, એવું બધું ખરું. સાત્વિક જીવ એકવાર એને ધીરધાર કર્યા હોય તેનો પૈસા ઉઘરાણી કરી અને 500 રૂપિયાની પાસે, 500 રૂપિયા બહુ કહેવાય એ જમાને, આજથી 200 વર્ષ પહેલાં, એ ખલેચામાં ભરી અને આવતા હતા. હવે જેવા એ પાછા ફરતા હતા એમાં જાડી જંગલનો ભાગ આવ્યો, ત્યાં આમ દૂર છપાઈને લૂંટારા બેઠેલા. આ પ્રસંગ જોજો તમે, એ લૂંટારા બેઠેલા ને આમને જોઈએ એકલ દોકલ, એટલે ઓલા ઊભા છે બુકાની વાળેલી, હાથમાં ચળકતા ભાલા હથિયાર. આ સમજી ગયા પાટીદાર કે આ લૂંટારા છે, લોઠકા શરીરના બહુ, એટલે મુઠીઓ વાળીને ભાગ્યા. આ આગળ અને પેલા લૂંટારા પડ્યા પાછળ. એ કે આની પાસે હવે માલ તો હોવો જ જોઈએ, નહીતર આટલો ભાગે નહીં. હવે એને પકડી પાર છે. બે ગાંવ સુધી દોડ્યા લૂંટારા, કે હવે આટલા દોડ્યા છે, હવે તેને મૂકવો જ નથી, એની પાસે ઘણો માલ હોય તો જ ભાગે. હવે જે કઈ કુદરતનું કરવું, આગળ નદી આવી ગઈ. હવે ક્યાં જાય આમ, ન પાછું વળાય, નદીનો પટ આવી ગયો, નદી ઉતરાય નહીં, એટલે ત્યાં નદીના તટમાં પછી આ પાટીદાર બેસી ગયા. હે ભગવાન, હવે તો તું બચાવ તો ખરો, બાકી હવે મારો રાય રાય જેવડા ટુકડા કરશે. હે ભગવાન, એમાં એને યાદ આવ્યું, જોજો હવે મને કોણ બચાવે. પણ એને અચાનક ચમકારો થયો. હા, એમ આજુબાજુ કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ્યા છે, મેનું દર્શન તો નથી કર્યું પણ લોક એમ કે છે કે ભગવાન છે સાક્ષાત. એટલે એને હાથ ઊંચા કરીને કીધું, વાત ઘટના જોજો તમે ઐતિહાસિક, હે સ્વામિનારાયણ, તમે જો ભગવાન હો તો મારી રક્ષા કરો, અને મારી રક્ષા કરશો પ્રભુ તો હું તત્કાળ તમારે દર્શને આવીશ, મારી રક્ષા કરો, તમે ભગવાન હો તો મારી રક્ષા કરો. હજી એમ પ્રાર્થના પૂરી કરે ન કરે ત્યાં લૂંટારા પહોંચી ગયા. એક બે ધોળ ઠોકી દીધી, લાય તારી પાસે હોય બધું, અને આપે. એટલે વાત સાચી જ નથી, કેટલું દોડ્યા બોલે, કે પૈસા જેટલા હોય બધા આપી દે. અને તેમને એટલા હેરાન કર્યા છે ને, હવે તો તને રાયરા જોડે ટુકડા કરી નાખ્યા, મને આવો કોઈ મળ્યો નથી. બીજો હજી તારી પાસે જેવો એ બધું કાઢી નાખ્યું. એ બોલા જરાક ઘૂસતા કરતા જાય, અને પૈસા રોટલું લઈ લીધું, બીજું જે કાંઈ હોય બધું લાવવાનું કરવા માંડ્યા, અને હા થોડો ઘણો ખાય, અને પછી ભાલા ઉગામે તલવાર કે જે હશે એ લઈ અને ઓલા પાટીદારને મારવા માટે જ્યાં તૈયાર થાય. એમાં હાકોટો સંભળાણો, ખબરદાર આજુ કોણ આવે. આમ જ્યાં જોયું ત્યાં તો માણેક વર્ણી માણકી ઉપર સહજાનંદ સ્વામી 8-10 સવારો સાથે દોડતા આવ્યા. પેલા કાઠી દરબારો પાર્ષદો સાથે હતા ને, પેલા 4-5 ચોર લોકોને ભળોભળ પેલા કોરડા મીડા ઝીકવા, મૂકી દો બધું જે હોય, જીવતા જાવ તો મૂકો. એ તો મૂકી દે જાય ક્યાં, મારી મારી બોચિયા ચાલીને ઘા કરીને મળ્યા એને મારપીટ કરવા. મહારાજ કે મૂકી દે મૂકી દે, જવા દો, હવે આપણું જે લઈ લીધું એ બધું લઈ લ્યો, એ બધું પાછું લઈ લીધું. એટલે ભગત હતા ને ચરોતરના પાટીદાર, લ્યો આ તમારો રૂપિયા, આ તમારો ખલેચો, આ તમારી વસ્તુઓ, લ્યો રાખો. પણ તમે આવા દયાળુ કોણ છો કે મને આવા અડધે રસ્તે આવીને મને મદદ કરી, તમે ના આવ્યા હો તો મારા રાહે રાહ જેવડા ટુકડા કરી નાખા, તમે કોણ છો, ન ઓળખ્યા. તમે હાથ ઊંચા કરીને કીધું કે હે સ્વામિનારાયણ, તમે ભગવાન હો તો આવજો, એ સ્વામિનારાયણ હું છું. અને જો ભાઈ તમે સંકલ્પ કર્યો છે કે જો મારી ભગવાન સ્વામિનારાયણ રક્ષા કરે તો એ જ્યાં હશે ત્યાં હું દર્શન કરી આવીશ, તો જો મેં વડતાલ થઈ વડતાલ આવજો, લ્યો જય સ્વામિનારાયણ. જો જોતા અદ્રશ્ય થઈ ગયા. આ પાટીદાર વિચાર કરે, અરે ક્યાં આવ્યા ને ક્યાં ગયા, 8-10 સવારો સાથે ક્યાં વડતાલ, અને પાછું મારું અંતરનું જાણ્યું કે તમે સંકલ્પ કર્યો છે જો મારી રક્ષા કરે તો જ્યાં હશે ત્યાં દર્શન કરી આવીશ, તમે દર્શન આવજો, વડતાલ છો. આહાહા, હવે તો ભગવાન હોય તો મારી રક્ષા કરજો, સાક્ષાત ભગવાન છે. હવે ક્યાં ભવનું સંસારમાં રહેવું, હવે તો એને ભજીને પાર ઉતરી જવું ને એ જ મારો પરમ ધર્મ છે, ઘરે જવું જ નથી. એ રૂપિયાનું પોટલું લઈને ચાલતા વડતાલ એમને નીકળ્યા, ચાલતા ચાલતા એક બાદ દિવસે જે વડતાલ પહોંચ્યા, સભામાં મહારાજ બેઠા છે, આવીને મહારાજ જેવા આવડાવ્યા દંડવત કરી પગમાં પડી ગયા. ચોધાર આંસુએ મહારાજના પગ પકડી લીધા. મહારાજ કે રાખો રાખો, આવી ગયા, રૂપિયા ક્યાં છે? મહારાજ આ 500 રૂપિયા છે, હું તમને ભેટ ધરું છું મહારાજ. એટલું નહીં પણ મારે હવે આપની પાસે રહીને સાધુ થઈને આપનો સાથે રહેવું છે અને સેવા કરવી છે. મહારાજ કે મનમાં બરાબર પાકું? તો કે હા પ્રભુ, હવે મારે સંસારમાં જવું નથી, મારે કોઈને ઘરે કહેવું નથી, આજથી તમે મારા પ્રભુ અને હું તમારો સેવક. મહારાજ કે તો થાઓ સાધુ, આપી દીક્ષા અને નામ પાડ્યું રામાનુજાનંદ સ્વામી. રામાનુજાનંદ સ્વામી પછી લતીપર મંદિર કરતા હતા. એક પ્રસંગ કહીએ, બીજો કહીને પછી કહીને પછી પૂરું કરીશ. એ છેલ્લો પ્રસંગ બહુ મીઠો છે એટલે મારો કીધા વગર છૂટકો થશે નહીં. લતીપુર રામાનુજ સ્વામી, રામાનુજાનંદ સ્વામી મંદિર કરાવતા હતા. મંદિર પૂરું થઈ ગયું પછી આ લાકડાની પેલા જૂના જમાનો ખીલીઓ નાખતા ને, એટલે જે કઈ લેતી દેતીનો પટેલ કામ કરતા છે એને સ્વામી કીધું કે તમે લાકડાની ખીલીઓ લઈ આવો, આપણે જોળી ટીંગાડવા, પૂજાની થેલીઓ જોળીઓ ટીંગાડવા માટે આપણે ખીલીઓ લાકડા નાખી દઈએ. હવે જે કઈ લગભગ વહીવટ કરનારા હોય થોડા કંજુસ હોય એટલે ઓલે સાદી લાકડાની ખીલીઓ લઈ આવ્યા. એટલે રામાનુજાનંદ સ્વામી કે ભગત તમે આ લાવ્યા પણ હવે થોડી હલવી હલકી લાવ્યા છો, આ પાછી દઈ દો, આવી નહીં, આવી નથી નાખી, સારી નાખવી છે. પણ સ્વામી સારીનો ખર્ચો બહુ થાય એની રીતે વાત કરતા હોય ને, સ્વામી કહેશે તમે પાછી દઈ આવો, આ આપણે નથી નાખી. એમાં એક હરિભગત દર્શને આવ્યો, એનું નામ નરોત્તમ પટેલ. નરોત્તમ પટેલ પગે લાગ્યા. સ્વામી કે નરોત્તમ, હા તું ખીલ્યું સરસ મજાને રંગીન સારી લઈ આવી દે, આપણે મંદિરમાં ખીલ્યો લાકડાની નાખવી, ખીટ્યો. નરોત્તમ પટેલ ની આંખમાં આંસુ આવી ગયા. સ્વામી મારી માથે એટલું કરજ છે કે હું આપને આજ્ઞા પાળી નહીં શકું, સેવા મારાથી નહીં થાય, કોઈ બીજા ભગતને કહો પ્રભુ, મારી પાસે કાંઈ નથી, હું દેવામાં ડૂબી ગયો છું એટલે હું આજ્ઞા નહીં પાળી શકું, રાજી રહેજો. સ્વામી કે લ્યો, કોઈ દી કીધું નથી, એકવાર કીધું તો એમાં કયો દેવામાં ડૂબી ગયો છે? સ્વામી છે એવી વાત કરું છું, એક વાર કીધું, કોઈ દી કીધું નહીં અને એમાંય તું એમ કે છો મારી પાસે કાંઈ નથી, આ પાઘડીને છેડે 2 રૂપિયા બાંધ્યા છે અંતર્યામી, આ પાઘડીને છેડે 2 રૂપિયા બાંધ્યા છે અને મનસુબો એવો કર્યો છે કે હવે દેવું ખૂબ થઈ ગયું છે તો 2 રૂપિયાનું ઓફીણ લઈ નદીને કિનારે તળાવને કિનારે જઈને ગોળીને પીને મરી જવું છે તે આત્મહત્યા કરાય, અને એના માટે 2 રૂપિયા સાચવી રાખ્યા મરવા માટે, તે માળા એ મરવાનું મૂક અને 2 રૂપિયાની ખીંટીઓ લઈ આવી, ભગવાન તને બધી રીતે સુખી કરશે, આપણે મરવું નથી. પગમાં પડી ગયા, મા બાપ તમે તો મારો આલોક ને પરલોક બે ઉદ્ધાર કરો એવું મને મને તમે આશીર્વાદ આપ્યા કહેવાય. લ્યો સ્વામી અપ કરી જાઉં છું, 2 રૂપિયા છોડ્યા ગયા. સરસ મને રંગીન 41 ખીલીઓ લઈ આવ્યા. સ્વામી બા ઢગલો કર્યો, લ્યો સ્વામી 41 ખીલીઓ આવી. સ્વામી એક એક ખીલી જોઈ કે જો આ 1, 2, 3, 40, 41. નરોત્તમ પટેલ, એક એક ખીલીએ 1,000 રૂપિયા તને શ્રીજી મહારાજ આપશે જા. અને થોડા જ વખતમાં કોણ જાણે શું થયું, 41,000 રૂપિયા મળ્યા. આજના જમાનામાં 41 લાખ તો ગણો, વાત વાતમાં 41 લાખ નો આસામી થઈ ગયો. આમાં કેટલાની પાસે 41 લાખ હશે? હશે થોડા ઘણા, બધાની પાસે જ નહીં જોઈ. 41 લાખ નો આસામી થઈ ગયો, સુખી સુખી થઈ ગયા. આવા રામાનુજાનંદ સ્વામી બોટાદના શિવલાલ શેઠ જયારે જયારે જુનાગઢ આવે ત્યારે એની પૂજામાં પાસે બેસે, એટલે શિવલાલ શેઠ પૂછે કે સ્વામી તમે અહીં કેમ બેસો છો? ઠાકોરજી પાસે જઈને માળા કરો. તો કે શેઠ તમને ખબર નથી, કેમ તું પૂજામાં બેસે છે અને હાથમાં માળા લે છે, સાક્ષાત સહજાનંદ સ્વામી તારી પૂજામાં આવીને બેસે છે, એના દર્શન માટે હું અહીં બેસું છું. આવી નિરાવરણ દ્રષ્ટિ અને આ જીવન જુનાગઢમાં રહ્યા, ગુણાતીતાનંદ સ્વામી પાસે રહ્યા અને ત્યાં જ અક્ષરવાસી થયા. એટલે મુમુક્ષુને દીક્ષા દેતા કે દ્રગે દીઠા છે કે હવે છેલ્લી વાત કે જે આ મેમકામાં 4 પટેલિયા મહારાજ રોકાણા. પછી જવાનું થયું એટલે બધા વળાવા આવ્યા, એમાં મૂળજી શેઠ, શ્યામજી પટેલ, શ્યામજી અગોલા અને હંસરાજ સુથાર એ વળાવા આવ્યા. છેલ્લે મહારાજે ચારેને કીધું કે તમે હવે 20 દિવસની અંદર આ વઢવાણ તાલુકો મૂકી દેજો અને અહીંથી છોડીને બીજે રહેવા વૈયા જાયજો. કેમ મહારાજ? બાબા દિવાન નું લશ્કર વઢવાણ આજે લડાઈમાં ઉતરશે અને લડાઈ ને ધમરોલ છે, વઢવાણ ને ધમરોલ છે, આ મેમકા ને ધમરોલ છે, અમારું બીજું કોઈ કઈ માને નહીં, કારણ કે જમીન જાયદાદ બધું હોય, કોણ માને અમારું, કોણ માને કે આમ બધું લૂંટાવાનું છે, પણ તમને અમારું મનાય તો આ બધું છોડી બીજે જતા રહેજો. મૂળજી છે લીંબલી ગયા અને પેલા બે છે શામજી પટેલ અને શામજી અગોલા એ ચાંદ પર ગયા અને હંસરાજ સુથાર હતા એ ખોલડિયાદ ગયા. એ પતિ પત્ની પરમ ભક્તરાજ, એને ત્રણ દીકરા, મોટા દીકરાનું નામ વીરજી. ગામમાં પણ આ બે જણા પોતાના ઘરે મંદિર કર્યું, સુખે સત્સંગ બધાને કરાવે, ગામમાં રંગ ચડાવી દીધો સત્સંગનો, રાત પડે બધાને બોલાવે, સત્સંગની કથા વાર્તા કરે. પણ એમ કરતા કરતા હવે જનેતાના સંસ્કાર, ઘણી વાર પુરુષે બળ્યો હોય પણ એના બૈરા તેથી બળ્યા હોય, એ છોકરાને તો વધારે સંસ્કાર ત્યાંથી જ આવે. એનો મોટો દીકરો વીરજી બહાર જોવાની, માવતરને એના ઉપર કોડ હોય, પણ સંસ્કાર સત્સંગના છે ને, વીરજીને સંસારમાંથી રસ ઉડી ગયો. આવીને એમને બાને વાત કરી, બા તમે રાજી થાવ, મને રજા આપો, મારે સાધુ થઈને મહારાજની પાસે સેવામાં જતું રહેવું છે. અરે દીકરા 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 બેટા, ગોપીચંદ ને એની માએ જેમ વૈરાગ આપ્યો, એ વૈરાગ જો તને ચડતો હોય, તું જો મહારાજની સાથે જતો હો તો હું કયા ભાવની તને ના પાડું, હું બહુ રાજી છું દીકરા, સુખેથી મહારાજની સાથે રહી, સાધુ થઈ અને ભજન કરજો, વાંધો નહીં. આને હા પાડી દીધી. બે ત્રણ દિવસ થયા ત્યાં હંસરાજ પટેલને પોતાને વિચાર થયો કે હવે આ સંસારમાં રહીને શું કરવું છે, એટલે હવે હું મારી ધર્મપત્નીની રજા લઈને હું વયો જાઉં ગરડા, સાધુ થઈ જાઉં મહારાજની પાસે. એટલે એમને વાત કરી કે તમે મારા ધર્મપત્ની છો, મારે તમને કેવું ફરજ છે, એમને ભાગી જવું ઠીક ન કહેવાય, બધું ઠીક ઠીક ચાલે છે, છોકરાઓ ત્રણ છે, જમીન વાડી છે, મને રજા આપો, મારે સાધુ થઈ જવું છે. એમના ઘરના કે તમને એક વાત કરું, મોટો દીકરો છે ને એને વાત કરી છે સાધુ થવાની, મેં એને હા પાડી દીધી છે. હવે તમે કયો છો મારે થવું છે, મારી ના નથી, બે થઈ જાઓ, જોઈ લો બે થઈ જાઓ, મારી કોઈ ના નથી, પણ એક વાત છે, એક તમારે એ વિચારવું જોઈએ કે બે માંથી કોણ વધારે આ ઉંમરે કષ્ટ સહન કરીને શ્રીજી મહારાજની વધારે સેવા અને સત્સંગની પ્રવૃત્તિ કરી શકે. બીજું, તમે અહીંથી જાઓ મોટા છો તો ગામમાં સત્સંગ ઢીલો પડી જાય, કથા વાર્તા કોણ કરશે, તો આપણે અહીંયા આ જે સત્સંગ જમાયો છે એ બધાને પોષણ કોણ આપશે. અને ત્રીજું, તમે બાપ દીકરો બે વૈયા જાશો, મારી ના નથી, વૈયા જાઓ, ગામમાં નવા નવા આવે છે એને એમ થઈ જશે કે સત્સંગ જવું સારું છે, પણ જો બાબા થઈ જવાનું હોય તો જવું બેટર, ન જવું બેટર છે, ન જવું સારું, છેટા રહીએ, આ બધા ઘર છોડાવી દઈએ, આ બધું આમાં રહેવાય નહીં, તો કોઈ સત્સંગમાંથી પાછા પડી જાય. આ બે ત્રણ વસ્તુ છે, વિચારીને કામ કરજો જે કરવું હોય તે. અને જે વધારે આ અવસ્થા એ શ્રીજી મહારાજનું વચન પાળીને સત્સંગનું કામ કરે એ સાધુ થઈ જાય એ હું ઈચ્છું. એટલે બે મૂંઝાણા, હવે શું કરવું, પછી એમ નક્કી થયું કે આપણે ઉત્સવ સમય ઉપર ગરડા જઈએ અને મુક્તાનંદ સ્વામીને આપણે પૂછીએ, સ્વામી જેમ કહે એમ. આવ્યા ગઢડા ઉત્સવ સમયમાં મુક્તાનંદ સ્વામીને એક બાજુ મળ્યા, વાત કરી, બાપ દીકરો છે આવું છે, પણ પત્નીની બે ત્રણ વસ્તુ આ રીતની છે, તો સ્વામી તમે કયો તો અમે બે જણા સાધુ થઈ જાય, અથવા તમે કયો તો બે માંથી ગમે તે એક થઈ જાય. અરે સ્વામી બે ની વાત સાંભળી અને કીધું, જો રાજી રહેજો હંસરાજ પટેલ, અમારી ઈચ્છા એવી કે તમે ઘરે રહ્યો, તમે મોટા છો, વડીલ છો, ગામમાં સત્સંગ કરાવો, બધાને સાચવો, તમારા ઘરના જે કીધું એ વાત બહુ સાચી છે, માટે તમે ઘરે રહ્યો અને દીકરો જુવાન છે એ સત્સંગમાં કામ આવશે, મહારાજને ખૂબ રાજી કરશે, ખૂબ સેવા કરશે, માટે છોકરાને તમે સાધુ થવા દો, બહુ સારું સારું. અને સ્વામી બહુ રાજી થયા, માન્યું ને, એટલે તરત ગયા શ્રીજી મહારાજની પાસે, અક્ષરરોડીમાં જઈને મહારાજની પાસે બે દંડોત કર્યા. સ્વામીએ કીધું આ બે મુમુક્ષો છે, આ મહારાજ ક્યાં ખોલડિયાતના, એટલે વાત કરી શું છે, સ્વામીએ બધી વાત કરી, આમાં આવી રીતનું છે ને, રાજી થયા છે, હંસરાજભાઈ ઘરે જાય છે અને વીરજી દીકરો સાધુ થાય છે, મહારાજ બહુ રાજી થયા, સાધુ કે એમ કરો છો, હારું હારું. બેયને ભેટ્યા, રાજી થયા, એ જે હંસરાજભાઈ પછી ઘરે ગયા અને મોટા દીકરા વીરજી સાધુ થયા, એને મહારાજે સાધુ કર્યા, દીક્ષા આપી અને નામ પાડ્યું આધારાનંદ સ્વામી. મજાની વાત મારી એક કેવી છે, એ જ આધારાનંદ સ્વામી કે જે મૂર્તિઓ ચિત્રતા અને મહારાજે મૂર્તિઓ ચિત્રીને પૂજામાં બધા ભક્તોને આપતા અને એ જ મહારાજના જેવા પોશાક પહેરતા ઉભા મહારાજ ઉભેલા અને મહારાજનું આધારાનંદ સ્વામી દર્શન કર્યું અને હાથમાં પીછી લઈ અને જે સહજાનંદ સ્વામીના ઉભું એકદમ રૂબરૂ અને આબેહૂબ ચિત્ર દોર્યું અને એ મૂર્તિ એમણે જે સત્સંગમાં આપી એ જ મૂર્તિ આ અત્યારે પધરાવી છે. એ આધારાનંદ સ્વામી જેમને મહારાજ દીક્ષા આપી એ ચિત્રકાર એમણે આ મૂર્તિ બનાવેલી એ જ મૂર્તિ અત્યારે આપણે પ્રસ્થાપિત કરી છે અને એની આપણે આરતી પૂજા અત્યારે મંદિર અહીંયા સભામાં પધરાવીને કરીએ છીએ. કેવી કેવી આમ બધી સત્ય હકીકતો 200 વર્ષ વયા ગયા છતાં આજ સો સોરે વરસો ના વાણા વહીને તોય જાણે હજુ જાણે કાલ સવારની વાત હોય એવું નિષ્કુળાનંદ સ્વામીની એવી કમાલ છે કે આપણને જાણે અત્યારે વર્તમાનમાં લાવીને મૂકી દે એવી દ્રગે દીઠાની વાતો વાતો છે. પણ એમાં છેલ્લે સ્વામી એમ કહે છે, તમે જો તો ખરા સ્વામી કે સુતા બેઠા ને જાગતા કે દ્રગે દીઠા છે જાય દિન એમ ચિંતવતા કે દ્રગે દીઠા છે તેણે રહે છે અતિ આનંદ કે દ્રગે દીઠા છે એમ કહે નિષ્કુળાનંદ કે દ્રગે દીઠા સહજાનંદ સ્વામી મહારાજ.